करुणामहि चारु लोचनं शरणायात जनार्ति मोचनं पतितोद्धरणाय तत्परं श्री सहजानंद गुरुं हरे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। परात्पराय सर्वाधाराय सर्वनियामकाय सर्वांतर्यामिने सर्वावतारी श्री स्वामी नारायणाय नमो नमः। ज्ञानानंद एक सर्वाय सर्वकारण कारणाय परमधेय मूर्तये श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंदघन मूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः। कठिन तप कारिणे एकाकी वनवासिने कंद फूल फलासिने अति तपस्विने महातेजस्विने अति कुश तनवे बाल मुनये श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणा साधु प्रियाय साधु हृदयाय साधु संपोषकाय साधु संगवासाय साधु जन उद्धारणाय श्री सर्जुदासाय नमो नमः। बालरूपाय मुखमंदहासाय अतिकोमलांगाय महासमर्थाय अतिसुंदराय महामनोहराय श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने सुखानंद स्वामी ने कृपानंद स्वामी ने सिद्धमूर्ति श्री शतानंद स्वामी ने एवं स्वरूपानंद स्वामी ने च नमो नमः। स्नेही सच्चिदानंद स्वामी ने सेवक सिद्धानंद स्वामी ने विद्वद्वरीय योगानंद स्वामी ने समाधिनिष्ठ व्यापकानंद स्वामी ने बुद्धिमते चैतन्यानंद स्वामी ने व्यवहार कुशलानंदानंद मुनय वयोवृद्धाय भाई रामदास स्वामी ने वैराग मूर्ति निष्कान स्वामी ने अति प्रेमी प्रेमानंद स्वामी ने धर्मी श्री भाई आत्मानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्यो नमो नमः। मम मोक्षदातृ गुरुवर्य श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरि भक्तेभ्यो नमो। विक्रम संवत 2070 अषाढ़ सुद बीजी आठम तारीख 6 जुलाई 2014 रविवार। वाला भक्तों श्री स्वामीनारायण मंदिर कुंडल धाम आयोजित आ रवि सभा में अपने सर्वावतारी भगवान स्वामीनारायणे लखेली शिक्षापत्री उपर एमना सिद्धमूर्ति संत श्री शतानंद स्वामीए करेला भाष्यनी कथा सांभळीए छीए। ஆஜினியா சபா குண்டல் வடோதராம அக்ஷர் நிவாசி காஞ்சிபாய் கேவடியா એમની પુણ્ય સ્મૃતિ નિમિત્તે એમના પરિવારે રાખેલ છે. કાનજીભાઈની પુણ્ય સ્મૃતિ નિમિત્તે કાનજીભાઈ શ્રીજી મહારાજની સેવામાં અક્ષરધામમાં છે એમને આપણે કોટી કોટી વંદન કરીએ. એમ જે કાનજીભાઈની આ કુંડલધામ જીર્ણોદ્ધારમાં પાયાની ખૂબ સેવા છે, ખૂબ સેવા છે. વાલા ભક્તો, આજનો જે શ્લોક છે એને બહુ ધ્યાનથી શાંતિથી સજાગપણે જો ચર્ચીશું તો ઘડ પડશે. થોડું મારી દ્રષ્ટિએ મને કઠણ લાગ્યું એટલે આપ લોકોને સાવધાન કરું છું. સમજવાની વાત સમજાઈ જાય તો હાવ હેલું, નહીતર ગૂંચવણમાં પડીએ. જ્યાં વજન દેવાનું હોય ત્યાં ન દેવાય, બીજી જગ્યાએ વજન દેવાઈ જાય તો જે ફળ મળવું જોઈએ તે ના મળે, વિપરીત મળે. આ તબલા વગાડે એ લોકોને ખબર પડે. જ્યાં વજન દેવાનું હોય ત્યાં જ દેવાય, બીજે ના દેવાય. બીજે વજન દો તો આખું ફરી જાય. આમ એટલું બધું કઠણ નથી કે ન સમજાય, પણ પાળવા માટે તો બહુ કઠણ છે. ને ખાસ તો અમારે સાધુ લોકોએ સમજવું પડે અને પાળવું પડે. કેમ જે આપણે ભગવાન સ્વામિનારાયણને માટે કેસરિયા કર્યા છે, આખા રાતા ચોળ રંગાઈને દુનિયાની વચ્ચે ઊભા રહીને જાહેર કર્યું છે કે અમે સ્વામિનારાયણ માટે ભગવો ભેગ પહેર્યો છે, પ્રતિજ્ઞાબદ્ધ છીએ અમે. અમારે તો આ શિક્ષાપત્રી સમજવી જ પડે અને આચરવી જ પડે. ખૂબ હિંમતથી બળ રાખી આપણે અત્યારે આત્મનિવેદી ભક્તના ધર્મો શિક્ષાપત્રીની કથામાં ચાલે છે. 54 થી 60 સુધી 6 શ્લોકો આત્મનિવેદી ભક્તોના ધર્મના છે, એમાં આપણે 59માં શ્લોક આવ્યા છે. પ્રથમ શ્લોક ગાન કરીએ.
પ્રોક્તાસ્તે નિર્ગુણા પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણ્યસ્ય હરેર્યતઃ
નિર્ગુણા
આ શ્લોકનું નિત્યાનંદ સ્વામી કૃત ગુજરાતી વાંચું છું. અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદી ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વ ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. આમ તો કઈ કઠણ દેખાય નહીં, પણ અંદર ઉતરશો એટલે ભીં પડશે. મોટા પુરુષોના લખાણો હાવ હાદી ભાષામાં સીધા અને સરળ હોય છે, સમજાય જાય તો હાવ હેલું, પણ ન સમજાય ને એને ડિટેલથી વ્યવસ્થિત સમજવા જ્યારે અંદર ઉતરીએ ત્યારે બરાબર બુદ્ધિની કવાયત થાય. આમ તો એવું લાગે કે ભગવાનના સંબંધે ભગવાનના ભગતની બધી ક્રિયા નિર્ગુણ, ભગત નિર્ગુણ, ક્રિયા નિર્ગુણ, જે હું તમે સમજીએ છીએ તે બધા એટલું સમજીએ છીએ. ભગવાનના ભગતની ભગવાનના સંબંધે બધી ક્રિયા નિર્ગુણ, બરોબર ને? હવે જોજો અંદર જઈએ ત્યારે શું થાય છે. આ શ્લોકમાં નિષ્કામ ભક્તને નિર્ગુણ માનવાની સમજણ દઢ કરાવવા રૂપી એક જ આજ્ઞા છે. એમાં બે ચાર વાત નથી, ઓનલી એક જ વાત છે. કઈ એક વાત છે? નિષ્કામ ભક્તને નિર્ગુણ માનવાની સમજણ દઢ કરાવવા રૂપી એક જ આજ્ઞા. વાલા ભક્તો, આપ જાણો છો ને શ્લોકને ચાર પાદ હોય, ચાર ટુકડા આઠ આઠ અક્ષરના અનુષ્ટુપ છંદમાં. એમાં આ શ્લોકનું ત્રીજું પાદ એનો પહેલો અક્ષર સંબંધાત, એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, અતિ મહત્વનો. ભગવાનના સંબંધથી, સંબંધથી સવાલ એ ઉભો થાય, સંબંધ એટલે હું, સંબંધ કોને કહેવો, ભગવાનનો સંબંધ કોને કર્યો કહેવાય, કોણ ભગવાન સંબંધી કહેવાય, સંબંધની પરિભાષા શું, વ્યાખ્યા શું, શું લેવું સંબંધથી, એ સવાલ ઉઠે છે. ડીપમાં જતા પહેલા એક સામાન્ય ગૂંચવણ તમારી નજર સામે મૂકું કે મોટે ભાગે આપણે, થોડું ધ્યાન દેજો, મોટે ભાગે આપણે ભગવાનના સંબંધે ભક્ત નિર્ગુણ કહેવાય અને તેથી એની ક્રિયાઓ નિર્ગુણ માનવી, આવું સમજીએ છીએ, રાઈટ? સંતો, આ શ્લોકમાં પણ આપણે મોટે ભાગે આમાં સમજીએ છીએ, પણ સતાનંદ સ્વામીનું ભાષ્ય જોયું તો એવું ન નીકળ્યું કે જે આખો સંપ્રદાય લગભગ સમજે છે. શ્લોકનું ગુજરાતી નિત્યાનંદ સ્વામીએ કર્યું. ફરીવાર ધ્યાન દોરવા હારું હાઇલાઇટ કરવા તમારી આગળ વાંચું છું. નિર્ગુણ કહેતા, નિર્ગુણનો અર્થ કરે માયાના સત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત, એટલે નિર્ગુણ. નિર્ગુણ એવા જે કોણ? શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્મા. તેના સંબંધ થકી એ ભગવાનનો જે સંબંધ, તેથી તે આત્મનિવેદી ભક્તની જે સર્વ ક્રિયા તે નિર્ગુણ થાય છે. ભગત નિર્ગુણ થાય છે એવું ન કહ્યું. આપણે બધા શું સમજીએ છીએ? ભગત નિર્ગુણ થઈ ગયો ભગવાનના સંબંધે. થઈ જાય છે એ થઈ જાય છે, એની ના નથી, પણ અહીંયા એ વાત નથી. જો નિર્ગુણ એવા શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધથી આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. કોણ? ભગત નહીં. ભગત નિર્ગુણ થાય છે એવું ક્યાં લખ્યું છે? ભગતની ક્રિયા નિર્ગુણ થાય છે. ક્રિયા નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કયા છે. હવે ભગતને નિર્ગુણ કયા છે એનું શું કારણ? તો કે છે ભગવાનના સંબંધથી એની ક્રિયા નિર્ગુણ થાય છે માટે ભક્તને નિર્ગુણ કયા છે. ભગવાનના સંબંધથી ભગવાનના આત્મનિવેદી ભક્તની ક્રિયા નિર્ગુણ થાય છે. બધી ક્રિયાઓ શારીરિક ઇન્દ્રિયક વ્યવહારો નિર્ગુણ થાય છે માટે એને નિર્ગુણ કયા છે. તે હેતુ માટે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કયા છે એ હેતુ માટે. હેતુ કયો? ભગવાનના સંબંધે એની દરેક ક્રિયાઓ નિર્ગુણ થાય છે એ હેતુ. હવે આપણે લોકો મોટે ભાગે એમ જ સમજીએ છીએ કે ભગવાનના સંબંધે કરીને ભગત નિર્ગુણ થઈ જાય છે એ હેતુથી એની ક્રિયા નિર્ગુણ થાય છે. અહીંયા એમ છે કે ભગવાનના સંબંધે કરીને ભગતની ક્રિયા નિર્ગુણ થાય છે. ક્રિયા પહેલા છે પછી ભગત નિર્ગુણ થાય છે. અને આપણે ભગવાનના સંબંધે ભગત નિર્ગુણ થઈ જાય પછી એની બધી ક્રિયા નિર્ગુણ કહેવાય આમ સમજીએ છીએ. આટલો ફેર છે. આવી વાત દિમાગ મેં મગજ ચાલુ હોય તો વાત થોડી ઘણી પકડાય, બંધ વાત કાંઈ પકડાય નહીં. હા, કાંઈ રવિસભાનું ખીચડું ખાવાની વાત નથી, એ તો હમણાં સભા છૂટે એટલે હવ ઊંધે કાન પડવાના એમાં. ટાર્ગેટ સિદ્ધ કરવાનો, આ સમજવાની વાત છે. હવે તમે હું સમજ્યા એ તો હું જો પૂછું તો ખબર પડે. બાકી ન ખબર પડે આમાંય નહીં. આણકર બેઠા છે, આણકર બેઠા છે, અમારા જે આમાં બધું છોડીને ખાઈ બગા છે ને એને જો પૂછું હું સમજ્યા ત્યારે કદાચ મગજ સ્ટાર્ટ થાય કે હાલો હું સમજવાનું હતું. બાકી બંધ હોય મોટે ભાગે. આપણે પહેલો ભગત નિર્ગુણ સમજીએ છીએ અને પછી ભગતની બધી ક્રિયા નિર્ગુણ માનીએ છીએ. અહીંયા એમ નથી. અહીં પહેલા ભગતની ક્રિયા બધી નિર્ગુણ કહે છે અને એ હેતુથી ભગત નિર્ગુણ છે એમ. આ ટૂંકું હવે પૂછું તો બોલતા આવડે? ચલો ટૂંકમાં આમાં ભગવાનના આત્મનિવેદી ભક્તને નિર્ગુણ માનવાની સમજણ દઢ કરાવવા રૂપી ઓનલી એક આજ્ઞા છે શિક્ષાપત્રીના 59માં શ્લોક. હવે મેં હમણાં કહ્યું એમ શ્લોકના ત્રીજા પાદનો પહેલો અક્ષર પહેલો શબ્દ સંબંધાત, સંબંધને લઈને. તો એ સંબંધ શું આગળ સમજશું. પહેલી વાત એ સમજી લઈએ કે ભગવાને આ આજ્ઞા શા માટે કરી. જો આમાં કશું પાળવાનું આવતું નથી. છે આમાં કઈ પાળવાનું? વહેલા ઉઠવું કે નાવું કે હિંસા ન કરવી કે એકાદશી કરવી, એવી કોઈ આમાં પાળવાની બાબત નથી. તો શું બાબત છે? સમજવાની બાબત છે કે
કે આત્મનિવેદી ભક્તને નિર્ગુણ શું કામ કયા છે, એ વાત સમજવા માટેનો આ શ્લોક છે. ઓનલી સમજવાની વાત છે, કશું પાળવાની માથાકૂટ આમાં નથી, પણ સમજવાની માથાકૂટ ઘણી બધી છે. આપણે શિક્ષાપત્રીની આજ્ઞા કેટલી પાળીએ છીએ અને કેટલી નથી પાળતા એનું લિસ્ટ કરવા બેસીએ તો આ 59મો શ્લોક આપણે પાળીએ છીએ એમાં મૂકીએ કે નથી પાળતા એમાં મૂકીએ? પાળીએ છીએ એમ જ મૂકીએ. કેમ જે આમાં દેખીતી નજરે તો કાંઈ પાળવાનું દેખાતું નથી એટલે પાળીએ જ છીએ. તો આમ તો કાંઈ એવું પકડાય એવું છે નહીં, પડે છે કે નથી પડતું એની શી ખબર પડે? એટલે આપણને તેવું જ લાગે ને, ભગવાનના સંબંધે ભગવાનના ભગતની ક્રિયા નિર્ગુણ આપણે માનીએ છીએ ને પાળીએ છીએ ને, યસ આ શ્લોક પડે છે એમ કરીને આગળ હેલા જાય. કોઈક દિવસ લિસ્ટ કરજો, પાળીએ છીએ એવું જ આવે. અને ઓલો શ્લોક આવે ને બ્રહ્મરૂપેથી ભગવાનની ભક્તિ કરીએ ત્યાં નહીં મૂકીએ, ત્યાં જ પાડીશું. કેમ જો આપણને ખબર છે નથી થતું ત્યાં ના લખી. 10મો 20મો ભાગનો કાઢતા હોય એ ભગવાનનો, અને એ શ્લોક આવે અને આપણે જો ચકાસવા બેઠા હોઈએ કે આ મારાથી પડે છે કે નથી પડતું, તો 9-10મો 20મો ભાગ ધર્માદવ દેતા હોઈએ તો ત્યાં ના જ લખવી પડે ને કે આ શ્લોક મારથી પડતો નથી. નાનું મોટું કાંઈક વ્યસન હોય અને શિક્ષાપત્રી વાંચતા વાંચતા 18મો શ્લોક આવે કે ભાઈ વ્યસન ન રાખવું કોઈ પણ પ્રકારનું અમારા આશ્રિતોએ, તો માનવું જ પડે ને કે આ શ્લોક મારાથી પડતો નથી. કેમ જે મારે સાલું ચા કોફીનું વ્યસન તો છે, એના વિના હાલે નહીં, માટે આ મારાથી હજી પડતું નથી. ભગવાન વ્યસન રાખવાની ના કહે છે, મેં થોડું ઘણું રાખ્યું છે. પણ આ શ્લોકમાં શું કરો, પડે છે કે નથી પડતો? એ બોલો ભાઈ, આત્મનિવેદી જે ભક્ત છે તેને નિર્ગુણ એટલા માટે કહ્યા છે. આ શ્લોક આપણાથી પડે છે કે નથી પડતો? પડે છે તો આમાં હું કાંઈ પાળવાનું, પાળવાનું કાંઈ છે જ નહીં, ખાલી સમજવાનું છે. સમજાય છે કે નથી સમજાતું એ તો સમજતા હોય ને ખબર પડે, આપણે તો એ આવે જ નહીં વાત. હે, આપણે તો આપણે આમાં શાંતિ જાળવવી પડશે. હા, કદાચ 9 વાગે ઉતાવળ કરીએ તો હરખું મગજમાં બેહે નહીં, ખીચડું થોડુંક મોડું ખાવા મળે, બીજો શું ફેર પડે, ક્યાં ભાગી જવાનું છે? હે, પડ્યું જ છે, તમે તમારે જ્યારે જાશો ત્યારે મળશે. હવે ભગવાને આવી આજ્ઞા કરી શું કામ કે આત્મનિવેદી ભક્તની બધી ક્રિયા તમારે નિર્ગુણ સમજવી, માયા પર સમજવી, દિવ્ય સમજવી, અલૌકિક સમજવી, આવી આજ્ઞા કરવાનું શું કારણ? બોલો, પ્રશ્ન ઉઠે છે કે નહીં તમને? શિક્ષાપત્રીમાં શું કામ આ શ્લોક લખીને આપણે એટલી બધી જગ્યા રોકવી પડે? આ કરાય આ ન કરાય એવું બધું લખીશું, આમાં તો બીજું કાંઈ છે નહીં. તો એમાં વળી આ સમજવાનો શ્લોક આવ્યો. સમજવાના ઘણા શ્લોકો છે હું શિક્ષાપત્રીમાં, બધા પાળવાના જ છે એવું નથી. પાળવું અને સમજવું બે વસ્તુ અલગ છે. એ સમજાય છે કે પાછું એ નથી સમજાતું? દેહે કરીને જે કાંઈ કરતા હોઈએ એ બધું પાળ્યું ન પાળ્યું કહેવાય, અને હૃદયથી સૂક્ષ્મ શરીરથી જે આપણે સમજવાનું હોય, સમજ્યા ન સમજ્યા એ વાત ત્યાં કહેવાય. આજ્ઞાનો હેતુ મારી દ્રષ્ટિએ આપની આગળ મને જે લાગ્યું છે એ રજૂ કરું છું, સાચું ખોટું ભગવાન જાણે. મને 5 હેતુ દેખાણા. પહેલો, ભગવત સંબંધનો અર્થ શું તે સમજાવવો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ. ભગવાનનો સંબંધ એટલે શું, એનો અર્થ શું થાય, શું સમજવો, શું લેવો આપણે, એ આપણને સમજાવવા મહારાજ માગે છે આ શ્લોકથી. બીજું, ભગવત સંબંધનો મહિમા સમજાવવો. ભગવાનના સંબંધનો કેટલો બધો મહિમા છે, એ કેટલું બધું પરિવર્તન કરી નાખે છે, એ આપણને સમજાવવા માગે છે મહારાજ આ શ્લોકથી, આ આજ્ઞાથી. ત્રીજું, ભગવદ અર્થે જીવતા ત્યાગી કે ગૃહી ભક્તને સમજાવવા છે. ભગવાન માટે જે જીવતા હોય એ આવા હોય, ત્યાગી કે ગ્રસ્ત, એ વાત સમજાવવી છે, માટે આ શ્લોક લખ્યો છે. ચોથું, આ શ્લોક લખ્યાનું ચોથું કારણ, આધ્યાત્મિક જગતમાં નિષ્કામ ભક્તને ન ઓળખતા તેમનો અભાવ અવગુણ આવવા રૂપ સૌથી મોટા અવરોધથી બચાવવા આ શ્લોક લખ્યો છે. ફરી વાર વાંચું, મગજ એકદમ એલર્ટ રાખજો, નહીં તો કાંઈ નહીં સમજાય. આધ્યાત્મિક જગતમાં સૌથી મોટો અવરોધ શું છે એ જાણો છો? ભક્તનો અવગુણ આવે એ અવરોધ ટાળવો છે. અવગુણ ક્યારે આવે? એને ન સમજીએ ત્યારે. આધ્યાત્મિક જગતમાં નિષ્કામ ભક્તને ન ઓળખતા તેમનો અભાવ અવગુણ આવવાનું સૌથી મોટા અવરોધથી બચાવવા. આખો શ્લોક પૂરો થશે ને એટલે બધી ટ્યુબલેટ થઈ જાય. પાંચમો હેતુ આ શ્લોક લખ્યાનો એ છે કે એવા નિષ્કામ સંતો ભક્તોની દૈહિક ક્રિયામાં ભૂલા પડીને તેમનો સંકલ્પાત્મક સૂક્ષ્મ એવો પણ દ્રોહ ન થાય એવી દિવ્ય બુદ્ધિ રખાવવી, એને માટે આ શ્લોક લખ્યો છે, આ આજ્ઞા કરી છે. સંકલ્પાત્મક સૂક્ષ્મ દ્રોહ પણ ન થાય, જો આ શ્લોક સમજ્યા હોઈએ તો. દિવ્ય બુદ્ધિ જ રહે એવા નિષ્કામ સંતો ભક્તો પ્રત્યે, અને એવી દિવ્ય બુદ્ધિ કરાવવી છે માટે આ શ્લોક લખ્યો છે. આ પાંચ આ શ્લોક લખ્યાના હેતુઓ, આ આજ્ઞા કર્યાના હેતુઓ મને દેખાયા, મેં તમારી આગળ કહ્યા. હવે શ્લોકની એટલે કે આ આજ્ઞાની વ્યાખ્યામાં ઉતરવું છે. સતાનંદ સ્વામીએ આની બહુ સરસ વ્યાખ્યા કરી છે. પહેલો શબ્દ નિર્ગુણસ્ય, એની વ્યાખ્યા કરે છે. પૂર્વોક્ત પ્રકારે પ્રાકૃત હેય ગુણ રહિતસ્યાનંત કલ્યાણ ગુણ મણિગણ મંડનસ્ય દિવ્ય મૂર્તે હે, આટલો અર્થ કર્યો નિર્ગુણસ્યનો. એટલે કે પૂર્વે જે કાંઈ પ્રકારે વર્ણન થયું ભગવાનનું, તો પ્રાકૃત હેય ગુણ રહિતસ્ય, માયિક જે ત્યાજ્ય ગુણો હોય ફેંકી દેવા જેવા, એનાથી ભગવાન રહિત છે. એટલે કે દોષથી ભગવાન રહિત છે. ફેંકી દેવા જેવા ગુણો તો ન હોય, દોષ જ હોય. અને અનંત કલ્યાણકારી ગુણરૂપી મણિઓના સમૂહથી ભગવાન શોભી રહ્યા છે. ઉભયલિંગી અહીંયા વાત કરી બંને, કે ભગવાનમાં એક પણ દોષ નથી અને ભગવાનમાં એક પણ સદગુણ નથી એવું નહીં. તો તમામ ત્યાજ્ય દોષોથી રહિત અને તમામ કલ્યાણકારી ગુણોથી યુક્ત એવા દિવ્ય મૂર્તિ, આ નિર્ગુણનો અર્થ. ભગવાન નિર્ગુણ છે એટલે શું? દોષો એકે નથી અને ગુણો બધાય છે. હરે હે હરતિ સ્વાશ્રિતા નામ કાલ માયા યમ ભયા નીતિ હરિહી તસ્ય. એટલે કે પોતાના આશ્રિતના કાલ માયા અને યમ તરફથી આવનારા ભયોને જે હરી લે છે એને કહેવાય હરિ. તેવા જે ભગવાન શ્રી કૃષ્ણ તેના તસ્ય સંબંધાત સંબંધથી, હવે અતિ મહત્વનો શબ્દ સંબંધ, એનો અર્થ શતાનંદ સ્વામી લખે છે. મેં હમણાં બહુ જાજા પ્રશ્ન કરી નાખ્યા ને સંબંધ એટલે હું અહીં અર્થ લખ્યો. તદર્થત્વાદિત્યર્થ, તદર્થત્વાદિત્યર્થ, છૂટું પાડું છું, તદર્થત્વાત ઇતિ અર્થ, તદ એટલે તે ભગવાન, અર્થ એટલે ભગવાન માટે, તદર્થ એટલે તેના માટે, એવો આનો અર્થ થાય છે. સંબંધ એટલે તેને માટે, આવો અર્થ કર્યો. યતઃ એટલે હેતુ, યસ્માદ હેતોઃ, સર્વાપિ તત્ક્રિયા તેષામ ભક્તાનામ ક્રિયા, હા, એ ભક્તની બધી જ ક્રિયા. ક્રિયા એટલે શું? સકલ ઇન્દ્રિય વ્યવહાર, હા, ઇન્દ્રિયનો બધો જ વ્યવહાર એને ક્રિયા કીધી. નિર્ગુણાહા ગુણમયત્વેન દ્રશ્યમાના અપી ગુણાતીતા એવ ભવંતિ ઇત્યર્થ. સકલ ઇન્દ્રિયોનો બધો જ વ્યવહાર નિર્ગુણ થાય છે એટલે શું? તો કે ગુણમય હોવા છતાં, દેખાવા છતાં, દૃશ્યમાન આપી એટલે દેખાવા છતાં, ગુણાતીત એવ એટલે ગુણથી પર જ છે, પર જ સમજવી, પર જ થાય છે. ઇત્યર્થ શ્લોકમાં હી છે, ભવંત્યેવ હી નિર્ગુણા, હી નો શું અર્થ? તો કઈ હિત્યવ ધારણે, હી ઇતિ અવધારણે, અવધારણા એટલે કે ચોક્કસ, એમ જ એવ છે, એ જ અર્થ બતાવે છે ભવંતિ એવ હી. હવે એક ખામટું વાંચી જાઉં છું. નિર્ગુણસ્ય હરેહ સંબંધાત યતો સર્વા અપિ તત્ક્રિયા નિર્ગુણાહા, અર્થાત નિર્ગુણ એવા ભગવાનના સંબંધથી, એટલે કે એને અર્થે કરવામાં આવેલી ક્રિયાઓ તે હેતુ માટે સર્વે ઇન્દ્રિય વ્યવહાર નિર્ગુણ માનવો, ગુણમય દેખાતો હોય સતાય, એ એટલે ચોક્કસ નક્કી માનવો. હવે એક સરસ મજાની વાત કરે છે, એનું શું કારણ? એમ નિર્ગુણ માનવાનું કારણ શું? દેખાય છે તો ગુણમય, છતાં તમે નિર્ગુણ કેમ કહો છો? ભગવાનનો ભગત જમતો હોય તો અજ્ઞાની જમે એમ જ જમે, પાણી પીવે તો એમ જ પીવે, સૂવે તો એમ જ સૂવે, કોઈ ફેર ન હોય અજ્ઞાનીમાં ને આનામાં. બાથરૂમ જાય, સંડાસ જાય, નાય ધોવે, બધો વ્યવહાર કરે, એની જેમ જ કરે. બોલો, બાકીના માણસો ફોન રાખે છે એમ જ સંતો નરિભગતે રાખે છે, એ ફોન લગાડે છે, વાત કરે છે, વોટ્સઅપ રાખે, ફેસબુક હોય. તો આનું નિર્ગુણ અને ઓલ્યાનું સગુણ માયામય, સાથી ભાઈ એવું કેમ ગળે ન ઉતરે એવું કહો છો? તે કહે છે, તાસામ ભગવત પ્રાપણે તર ફલા ભાવાત ઇતિ ભાવ. આ જોરદાર ડાયલોગ છે, સતાનંદ સ્વામીએ કીધું, તાસામ ભગવત પ્રાપણે તર ફલા ભાવાત, એ જે આત્મનિવેદી ભક્ત એની જે ક્રિયાઓ છે ને, ક્રિયાઓ ભલે સેમ ટુ સેમ અજ્ઞાનીના જેવી જ તમને દેખાય, માયામય દેખાય, તો પણ એમની ક્રિયાનું ફળ ભગવાન સિવાય બીજું કશું જ આવતું નથી. માટે એ ક્રિયા નિર્ગુણ છે અને તેથી તે ભક્ત નિર્ગુણ છે. એમની દરેક ક્રિયાના ફળ રૂપે ભગવાન મળે છે. જ્યારે બીજા લોકોની બધી ક્રિયાના ફળ રૂપે ભગવાન મળે. આની બધી ક્રિયા ભગવાન પમાડનારી છે. જ્યારે બીજા લોકોની ક્રિયાઓ ભગવાન પમાડનારી નથી, માયા પમાડનારી છે, ધન પમાડનારી, સ્ત્રી પમાડનારી, વિષય પમાડનારી, ઇન્દ્રિયનું લાલન પાલન પમાડનારી, અંતે સંસ્કૃતિ પમાડનારી, નરક પમાડનારી, સુખ દુઃખ પમાડનારી, હર્ષ શોક પમાડનારી છે. ત્યારે ભગવાનના એવા આત્મનિર્વિધિ સંત અને ભક્તની તમામ ક્રિયા ભગવાન પમાડનારી છે. એની એક એક ક્રિયાનું ફળ માત્ર પરમાત્મા છે. એની ક્રિયાનું રિઝલ્ટ પરમાત્મા છે, બીજું આવે જ નહીં. માટે તે ક્રિયાઓ નિર્ગુણ છે અને એને લઈને એ ભગત નિર્ગુણ છે. યત આ શબ્દનો અર્થ આવો છે. જ્યાં સુધી આત્મનિવેદિ સંત ભક્તની ક્રિયા ભગવાન ન પમાડે ત્યાં સુધી તે સફળ થતી જ નથી. ભગવાન પમાડે ત્યારે જ સફળ થાય. જ્યારે બીજા લોકોની જે ક્રિયાઓ છે એ કઈ ભગવાન પમાડીને સફળ થાય છે, બીજું ભટકાળીને થઈ જાય સફળ. સંબંધા તદર્થત્વાદિત્યર્થ. હવે આ આત્મનિર્દેશ સંત અને ભક્તની તમામ ક્રિયાઓનું ફળ એક ભગવાન જ મળે, એ ભગવાન પમાડીને જ વિરમે, એનું શું કારણ? ત્યારે કહ્યું એનું કારણ એ છે કે આત્મનિવેદી ભક્ત માત્ર ભગવાન માટે જ ક્રિયા કરે છે, એટલે એ માત્ર ને માત્ર ભગવાનના આનંદ ખાતર, ભગવાનની પ્રસન્નતા ખાતર તમામ ક્રિયાઓ કરે છે. જ્યારે બીજાઓથી એમ જ બધી ક્રિયાઓ થતી નથી, માટે એનું ફળ બીજું મળે છે અને આનું ફળ ભગવાન જ મળે છે. હવે વાલા ભક્તો, મેં જે ભાષામાં કહ્યું તે ભાષા શ્લોકમાં નથી. શ્લોકમાં તો એવું જ છે કે આત્મનિવેદીની ભગવાનના સંબંધથી બધી ક્રિયા નિર્ગુણ થાય છે. સંબંધનો અર્થ મેં શું કર્યો? ભગવાન અર્થે જ કરવું, એને સંબંધ કહેવાય. એ વાત સમજો. પાછા જુઓ, સંબંધનો અર્થ અહીંયા શતાનંદ સ્વામીએ ભગવાનને અર્થે જે કરો તે ભગવાનનો સંબંધ કહેવાય એમ કર્યો. જ્યારે આપણે જે સંબંધના અર્થ જાણીએ છીએ તે ઘણા પ્રકારના છે. હું મને જે હુજ્યા તે બતાવું છું. સાતક પ્રકાર મેં પાડ્યા છે, આમ તો ઘણા થાય. એક, બધામાં અંતર્યામીપણે ભગવાન રહ્યા છે, કર્મફળ પ્રદાતા પણ એ રહ્યા છે, તો જીવને ભગવાનને સંબંધ થયો નથી. હા કે ના? આધાર પણ એ રહ્યા છે. બધાના આધાર કોણ છે? તો આધાર આધે સંબંધ થયો કે નહીં? ભગવાન સર્વના કર્તા છે, કર્તાને કર્તવ્ય સંબંધિત થયો. ભગવાન સૌના પ્રકાશ છે, માટે પ્રકાશક ને પ્રકાશ્ય સંબંધ થયો. ભગવાન સૌમાં રહ્યા છે, અને કે સૌમાં વ્યાપક છે, અને બધું જ ભગવાનને વ્યાપ્ય છે, માટે વ્યાપક વ્યાપ્ય સંબંધ થયો કે ન છે? આ વાત કેટલાય સંબંધ છે. મેં આને બધાને એકમાં જ રાખ્યા. પણ એક વાત ધ્યાનમાં લેજો, આ એક સંબંધની વાત આ શ્લોકમાં સંબંધ શબ્દથી સંબંધ સમજવાની નથી. અને આ બધા જે સંબંધ છે તે છે હારા, વાંધો નથી. બે નંબર, સગા સંબંધીના નાતે પણ મમત્વ હોવું એને સંબંધ કહેવાય. આપણા સગા હોય તો સંબંધ ન કહેવાય. સગા સંબંધીના નાતે મમત્વ હોય તો સંબંધ કહેવાય. ત્રીજું, યોગમાં આવતા સંબંધમાં આવવું કે હોવું એને બી સંબંધ કહેવાય. કોઈના ભગવાનના યોગમાં કોઈ આવે તો એ ભગવાનના સંબંધમાં આવ્યો કહેવાય કે નહીં? એમ થોડો ઘણો સમય ભગવાનની હારે રહ્યો હોય તો એ ભગવાનના યોગમાં રહ્યો છે, સંબંધમાં રહ્યો છે એમ કહેવાય કે ન કહેવાય? આવ્યો છે એમ કહેવાય કહેવાય. પછી ચોથું, ભયથી, સ્વાર્થથી, કામથી, દ્વેષથી જે ભગવાનમાં સ્મૃતિ રહેવી એને સંબંધ ભગવાનનો કહેવાય. સ્મૃતિ છે એ ભગવાનનો સંબંધ છે. અગર તો પોતાના કલ્યાણ કરાવવા સારું, પોતાનું કલ્યાણ કરાવવા સારું જે ભગવાનમાં થોડી ઘણી પ્રીતિ હોવી કલ્યાણ માટે સ્વાર્થ બુદ્ધિથી, તેને લઈને ભગવાનમાં સ્મૃતિ રહે છે એ સ્મૃતિને પણ સંબંધ કહેવાય. ભગવાનની આજ્ઞામાં રહેવું, એની આજ્ઞામાં આપણે રહીએ છીએ માટે એનો આપણો સંબંધ થયો, એમાં સંબંધ કહેવાય. છઠ્ઠું, ભગવાનનો નિશ્ચય હોવો, એને આપણે માનીએ છીએ એટલે સંબંધ થઈ ગયો કે ભગવાન છે. હાથમું તદર્થત્વાદિત્યર્થ, હાથમો સંબંધ જે શ્લોકમાં લખ્યો છે એ મેં ગણ્યો. વાલા ભક્તો, સંબંધના ઘણા અર્થ છે, સંબંધ ઘણા છે અને ઘણા એના અર્થ છે. તો પહેલો મેં જે તમને કીધો કે બધામાં અંતર્યામી પણ રહ્યા છે, કર્મફળ પ્રદાતા પણ છે, આધાર પણ રહ્યા છે, કરતા પણ, પ્રકાશક પણ, વ્યાપક પણ, એમાંય આપણે ભગવાનના સંબંધમાં તો છીએ જ. આ સંબંધ તો જીવના કર્મફળ વગેરે ભોગવવા માટે છે, જીવના અસ્તિત્વને ધારવા માટે. કલ્યાણના કામમાં આ સંબંધ નહીં આવતો, આનાથી તે જીવ નિર્ગુણ થતો નથી અને એની ક્રિયા પણ નિર્ગુણ થતી નથી. જો નિર્ગુણ એ રીતે થતા હોત તો બધાનો મોક્ષ થઈ ગયો હોત અને બધા એની ક્રિયા નિર્ગુણ જ કહેવાત ને બધા નિર્ગુણ જ કહેવાત. આવા સંબંધથી જો એમ મનાતું હોત તો, માટે મનાતું નથી એવા સંબંધથી. અને એ રીતે લ્યો તો કાંઈ પણ સગુણ રહેતું નથી. કેમ છે? ભગવાન બધામાં રહ્યા છે માટે બધું નિર્ગુણ, ભગવાન બધાના પ્રકાશક છે માટે બધું નિર્ગુણ, કાંઈ સગુણ રહેતું નથી. હા, એવી સ્થિતિ હોય તો વાંધો નથી, સ્થિતિ થઈ ગઈ એવી ભગવાનમાં તો પછી બધું નિર્ગુણ ગણાય એને. બાકી તો મનુષ્ય રૂપ પ્રગટ ભગવાનનો જેને સંબંધ થયો હોય એટલી જ પૃથ્વી વગેરેને નિર્ગુણ માનીએ મનાવીએ છીએ, નહીં કે આખા બ્રહ્માંડને. આ હું તમે સમજીએ કે ન સમજીએ? આપણે કેટલી ધરતી પ્રસાદીની, કેટલા તીર્થધામ માનીએ છીએ, કેટલી નદીઓ જ્યાં ભગવાનનો સંબંધ થયો હોય, એટલી નદીઓ, તળાવો, લાકડું, લોઢું, ઓરડા, પૃથ્વી, પ્રસાદીની કઈને દિવ્ય માનીને વંદન કરીએ છીએ. બધાને નથી માનતા ને? કેમ? બધાને ભગવાન જ રહ્યા, બધાને ભગવાન જ ધારી રહ્યા, કેમ દિવ્ય પ્રસાદીનું જ માનતા? જો એમ સંબંધ લેવાતો હોત તો એમ ન માનત. માટે ભગવાન બધામાં રહ્યા વગેરે જે સંબંધ છે, પ્રકાશકપણે, કર્તાપણે, કર્મફળ પ્રદાતાપણે, એ સંબંધ આ શ્લોકમાં નથી બાબા. હવે ટુ નંબરની વાત, સગા સંબંધીના નાતે મમત્વ હોવું. જો વરા આદિક જેટલા અવતારો થયા સ્વામિનારાયણ ભગવાન સુધીના, તેમના બધાના કુળ કઈ નિર્ગુણ ગણાતા નથી, દિવ્ય અલૌકિક એમને કોઈ માનતું મનાવતું નથી. સમજાય છે ને? યાદવ અને નિર્ગુણ અલૌકિક દિવ્ય માનવાનું કીધું કોઈ બધા જાદવ ને? ગોપીઓ નિર્ગુણ ગણાય છે, એ ક્યાં ભગવાનની સંબંધી હતી? ભગવાન ક્ષત્રિય હતા ને આ તો આહિર ભરવાડ. યાદવો નથી મનાતા નિર્ગુણ. ગોપીઓ નિર્ગુણ કહેવાય છે, દિવ્ય કહેવાય છે, અલૌકિક કહેવાય છે. બોલો. અને અક્રૂર નથી ગણાતા નિર્ગુણ. ઉદ્ધવજી પાછા એ જ નાતના હોવા છતાં નિર્ગુણ ગણાય છે. માટે સંબંધનો અર્થ હગાવાલા એવો થાય નહીં. હગાવાલાને કારણે જે મમત્વ છે એ મમત્વને કારણે સંબંધ એવું લેવાય નહીં. આ શ્લોકમાં એવું નથી. વચનામત ગઢડા અંત્ય પ્રકરણના 21માં ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો હગાવાલા છે. જોયું? એ જ અમારે હગાવાલા છે તો બીજા નહીં. અહીંયા એવું ન કહ્યું કે ધર્મદેવ અને ભક્તિ માતા થકી જેટલા કોઈ જન્મા છે છપૈયામાં બ્રાહ્મણો એ જ અમારા હગાવાલા છે, ધર્મકુળ અમારે હગાવાલા છે એવું ન કીધું. એવા જે દળ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો હગાવાલા છે ને તે જ અમારી નાચ છે ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, એવા સત્સંગી ભેળું જ રહેવું છે ને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે એમ અમારો નિશ્ચય છે, ઠરાવ છે. અને તમારે પણ એમ જ નિશ્ચય રાખ્યો જોઈએ, એવો જ ઠરાવ રાખજો મારા જેવો જ. આવી પાછી આપણને આજ્ઞા કરી, હું માનું છું એમ તમારે જ માનવું, ઊંધા ગેહલન માર્ગે જવું નહીં. માટે સગા સંબંધીને નાતે જે મમત્વ હોય એ મમત્વને આ શ્લોકમાં સંબંધ તરીકે માનેલ નથી. ખ્યાલ આવી ગયો તમને? મગજ ચાલુ હશે તો ખ્યાલ આવશે, નહીં નહીં આવે. નંબર 3 વાળી વાત, સંબંધના ઘણા અર્થોમાં ત્રીજા નંબરના સંબંધનો અર્થ યોગમાં કહેતા સંબંધમાં આવવું કે હોવું એને સંબંધ કહેવાય. જુઓ, ભગવાનના યોગમાં વૃક્ષ, નદી, તળાવ, મંદિર, ઘર કે કોઈ માણસો, પશુઓ, પ્રાણીઓ એ જે કોઈ આવે છે ભગવાનના, પ્રગટ ભગવાનના યોગમાં, તો તેને પણ સંબંધમાં આવ્યા કહેવાય કે નહીં? અને આપણે હજાર વાર સાંભળ્યું છે કે ભગવાનના સંબંધમાં જે આવે તે નિર્ગુણ થઈ જાય. યમુનાજી નિર્ગુણ, એની રેતી નિર્ગુણ, બરાબર ને? છપૈયા નિર્ગુણ, એની રજ નિર્ગુણ, ગઢડા વડતાલ નિર્ગુણ. ભગવાનના સંબંધ લઈને જરૂર નિર્ગુણ કહેવાય છે, પણ આ શ્લોકમાં એ અર્થ નથી, એવો અર્થ નથી. અહીં એવો સંબંધ નહીં લેવાનો, એ ખાસ સમજવું. નંબર 4, ભયથી, સ્વાર્થથી, કામથી, દ્વેષથી ભગવાનમાં જે સ્મૃતિ રહે ને, યા તો પોતાના કલ્યાણ કરાવવા સારું જે ભગવાનમાં થોડી ઘણી પ્રીતિ હોવી એને લઈને સ્મૃતિ રહેવી, એ સ્મૃતિ પણ સંબંધ કહેવાય છે. આપણે ઘણી વખત એવી વાતો કરી છે, સાંભળી છે કે ભગવાનમાં સ્મૃતિ એ જ ભગવાનનો સંબંધ કહેવાય. કહેવાય ખોટું નથી, એ કલ્યાણકારી છે, એની એ ના નહીં. હા, આગળ જે કહ્યું ને ત્રીજા નંબરનું યોગમાં સંબંધમાં આવવું ને હોવું એ કલ્યાણકારી છે, પણ આ શ્લોકમાં એ વાત નથી. સ્મૃતિ રહેવી કહેવાય સંબંધ જ. આ રીતે સ્મૃતિ રહેવાને કારણે ભગવાનના પ્રતાપે નિર્ગુણપણું આવે છે. નથી આવતું એવું નહીં, ભગવાનમાં સ્મૃતિ રાખવા નિર્ગુણ થઈ જવાય છે, પણ આ શ્લોકમાં એ અર્થમાં મહારાજે લખ્યું નથી. એ મારી તમારી જાણ માટે, કેમ જે સંબંધાત્નો અર્થ શતાનંદ સ્વામીએ તદર્થ એવો કર્યો. 5, ભગવાનની આજ્ઞામાં રહેવું, પોતાના મોક્ષરૂપી કાર્યને સિદ્ધ કરાવવાના હેતુથી અથવા તો બીજી કોઈ પણ સકામ ભાવનાથી ભગવાનની આજ્ઞાનું પાલન કરવું તેને પણ ભગવાનનો સંબંધ થયો કહેવાય, પણ આ શ્લોકમાં એ અર્થમાં પણ સંબંધ શબ્દ પ્રયોજાયો નથી. 6, ભગવાનનો નિશ્ચય હોવો, પ્રગટ યા તો પરોક્ષ ભગવાનનો સ્વીકાર કરવો, એવી જે આસ્તિકતા તેને નિશ્ચય કહેવાય છે. ભગવાન છે અહીંયા કે ક્યાંક ધામમાં, એ વાત માનાઈ જાય તો આસ્તિક કહેવાય, અને એને ભગવાનને માન્યા એટલે નિશ્ચય છે એવું કહેવાય. અર્થાત જે ભગવાનને માને છે તેને પણ ભગવાનનો સંબંધ થયો કહેવાય. પણ આ શ્લોકમાં એ અર્થમાં નથી કહ્યું. ભગવાનનો નિશ્ચય છે એ બહુ મોટો સંબંધ છે, એને લઈને એનામાં ભગવાનના ગુણો બધા આવે છે. વાત સાચી છે, કલ્યાણકારી છે, પણ આ શ્લોકમાં સંબંધનો અર્થ એ નથી થતો. એ આપણે સમજી રાખવું તો શું અર્થ થાય છે. સતાનંદ સ્વામી કહે છે હાથમાં નંબરમાં કે તદર્થત્વાત ઇત્યર્થ સંબંધાત, એટલે કે તદર્થત્વાત. તે ભગવાનને અર્થે જે કાંઈ તમે કરો, તમને ભૂલીને નિષ્કામપણે કેવળ ભગવાન રાજી થાય, ભગવાનને આનંદ થાય એને અર્થે જે કાંઈ કરો એ સંબંધ આ શ્લોકમાં છે. અને એવા શ્રી કૃષ્ણના સંબંધથી આત્મનિવેદી ભક્તની બધી જ ક્રિયાઓ એવી ભાવનાથી જે કરવામાં આવેલી છે તે બધી જ ક્રિયાઓ નિર્ગુણ કહેવાય છે. અને એને લઈને તે ભક્તને નિર્ગુણ જાણવો, આટલું માથામાં બેઠું પરમહંસો ઘડ પડી ગાય પૂરું થશે ત્યાં તો હાવ ચોખ્ખું થઈ જાય. હવે ફિલ્ટર ચાલુ છે. એક વાત ગોપાલ સ્વામીની અહીંયા ટાંકું છું. ગોપાલ સ્વામી એવું કહેતા હતા ભગવાનને અર્થે કરવું તેને ભક્તિ કહેવાય. તદર્થત્વા તેને અર્થે કરવું એવો સતાનંદ સ્વામી જે અર્થ કર્યો ને એ જ વાત ગોપાલ સ્વામીએ પોતાની વાતોમાં કરી કે ભગવાનને અર્થે કરવું એને ભક્તિ કહેવાય. હવે શ્લોકમાં તો આત્મનિવેદી ભક્તની ક્રિયાઓ લખ્યું, એ ક્રિયા જે છે ને એ જ ભક્તિ છે. કેમ જે ભગવાનને અર્થે થાય છે, અને એ જે ભક્તિ છે એ જ ભાગવત ધર્મ છે. કેમ જે ભગવાનનો જે સંબંધ એને ભાગવત કહેવાય, અને ભગવાનના સંબંધવાળો જે ધર્મ એને કહેવાય ભાગવત ધર્મ. ભાગવત ધર્મ કહો, ભક્તિ કહો, અથવા ભગવાનને અર્થે કામ કર્યું કહો, ક્રિયાઓ કહો, બધાનો એક જ અર્થ છે. હાલા ભક્તો, અને એવી ભક્તિ અર્થે ભાગવત ધર્માત્મક જે ક્રિયાઓ થાય તેને અહીંયા સંબંધ કહ્યો છે. અને તે ક્રિયાને લઈને ભક્ત નિર્ગુણ કહેવાય છે. એટલે ભાવના જે છે ને, ભાવના ક્રિયાની પાછળની, કે હે ભગવાન આને લઈને તમને આનંદ થાય, તમે સુખી થાઓ, એ ભાવનાને લઈને ક્રિયા નિર્ગુણ, અને ક્રિયાને લઈને ભગત નિર્ગુણ. આખી વાત ભાવાત્મક છે, ક્રિયાત્મક નથી. ક્રિયા શાને માટે કરીએ છીએ એના ઉપર વાત આધાર રાખે છે, કે સગુણ ક્રિયા ગણવી કે ક્રિયાને નિર્ગુણ ગણવી, ભાગવત ધર્મ ગણવો કે સામાન્ય નોર્મલ ધર્મ ગણવો, એની એ જ ક્રિયા હોય. પણ એક સગુણ કહેવાય ને એક નિર્ગુણ કહેવાય, એની એ જ ક્રિયા. દાખલા તરીકે બે ભગવાનના ભગત વહેલા ઉઠ્યા, તો વહેલા ઉઠવા રૂપ જે એમની ક્રિયા, એકની નિર્ગુણ ભાગવત ધર્મરૂપ ભક્તિરૂપ નિષ્કર્મરૂપ બને, અને એકની સગુણ રહે માઈ કરે. જો ભાવનામાં ફેર હોય તો તમે કહેશો કે કોની ક્રિયા વહેલા ઉઠવા રૂપ ભાગવત ધર્મ કે ભક્તિ ગણાય, તો જે ભગવાનને આનંદ દેવા સુખી કરવા વહેલો ઉઠ્યો હોય એની ક્રિયા ભાગવત કહેવાય, દિવ્ય કહેવાય, નિર્ગુણ કહેવાય. અને જે પોતાનો મોક્ષ કરવા માટે વહેલો ઉઠ્યો હોય એની ક્રિયા માયિક ગણાય, સગુણ ગણાય, સામાન્ય ગણાય. કેમ જે પોતા હારું ઉઠ્યો છે, ભગવાનની આજ્ઞા માનીને ઉઠ્યો છે, પણ પોતાનું ભલું કરવા ઉઠ્યો છે, ભગવાનનું ભલું કરવા નહીં, માટે એ માયિક થઈ. આટલો ફેર છે. ટાટકી આદર થઈ જાય હમણાં. કેમ જે આપણે જે કાંઈ કરીએ છીએ તે આપણા કલ્યાણ હારું કરીએ છીએ, માટે આપણે આત્મનિવેદી ભક્ત નથી. આપણે બધા સગુણ માયી ક્રિયાવાળા છીએ. આપણી એકની ક્રિયા નિર્ગુણ થાય નહીં. ભગવાનનો સંબંધ જ નથી ને આપણે તો. આપણા કલ્યાણનો સંબંધ છે, મોક્ષનો સંબંધ છે, ધામમાં જવું છે એટલે કરીએ છીએ, ભગવાન માટે નહીં, આપણા હારું. હવે આપણે આપણા હારું ક્રિયા કરીએ એમાં નિર્ગુણ કપાળ થાય, ભગવાનનો સંબંધ થાય ત્યાં નિર્ગુણ થાય. અને ભગવાનનો સંબંધ તો ત્યારે થાય જો ક્રિયા ભગવાનની ખુશી માટે થાય, ભગવાન એ ટચ થાય આંતરિક ભાવ. તો એવો તો કોકને હશે ગોપીઓ જીવન છે, આમાં એ ઘણા છે જેને પોતાની કાંઈ પડી નથી. મોક્ષ થાવ કે જાઓ, અમારે તો તમને આનંદ એટલે આનંદ. આવા હોય છે સ્વાર્થી અને પરમાર્થી બે પ્રકારના ભગત છે. એક ભગવાન ઉપર નિરો ઉપકાર કરનારા ભગત, ભગવાનનું કામ કરે ભગવાનની ખુશી માટે, એની ઉન્નતિ થાવ એનો પ્રચાર થાવ, એમાં બધા જોડાવ, એને બધા માનો, એના ગુણ ગાઓ, ભગવાનની બોલબાલા થાય એને માટે જે રાત દિવસ મથતા હોય, અને બીજા ભેળભેળી પોળતાની થોડીક થાય એમ ઈચ્છતા હોય તો એ સગુણ થઈ ગયા, બોલ્યા નિર્ગુણ રહ્યા. કેવળ ભગવાનને અર્થે જે જીવે છે, જે કંઈ કરે છે તે નિર્ગુણ. ભેળો પોતે અંદર ઘૂસ્યો એટલે બધું સગુણ માઇક થઈ ગયું. આવો આ શ્લોકનો અર્થ છે. છે ને થોડોક કઠણ, સમજાય તો જાહે પણ પડશે નહીં. એ તો આપણે જ્યારે આપણને ભૂલી જઈએ, એટલો બધો ભગવાનનો મહિમા સમજાતા, ભગવાનમાં પ્રેમ થાય ને એમાં ખોવાઈ જઈએ ત્યારે બધી ક્રિયા એને માટે થાય, અને ત્યારે આપણે આત્મનિવેદી ભક્ત ગણાઈએ. આત્મનિવેદી ભક્ત એટલે શું? આપણે લોકો જે સમજીએ છીએ ને એ તો હાવ છીસરું સમજીએ છીએ. શબ્દ આત્મનિવેદી ભક્તનો જે છે તે જ અર્થ સૂચિત કરી જ દે છે. આત્માનું જે નિવેદન કરી દેવું, કહેતા ભગવાનને પોતાનો આત્મા જ અર્પી દેવો, એ આત્મનિવેદી ભક્તિ છે. પણ આપણે તો શું, ધરાવીને ખાય એટલે આત્મનિવેદી ભગત. હે, ભગવાનને ધરાવ્યા વગર પાણી નથી પીતા, માટે આત્મનિવેદી છે. હા, બધું ભગવાનને ધરાવીને વાપરે, અર્પણ કરીને વાપરે, માટે આત્મનિવેદી. એમ આત્મનિવેદી ન થાય એવું કઈ આત્મનિવેદી પણ આનું એટલું જ લક્ષણ નહીં. માટે વાલા ભક્તો, એક વાતનો ખાસ ધ્યાન રાખો, આપણે ભગવાન ભજીએ છીએ એમાં ભગવાન આપણા માટે સાધ્ય છે કે સાધન? જો ભગવાન જ સાધ્ય હોય તો આપણે આત્મનિવેદી ભક્ત છીએ. ને કોઈ પણ બાબત માટે ભગવાનનો આપણે ઉપયોગ કરીએ, અર્થાત ભગવાનને સાધન બનાવી દઈએ, તો આત્મનિવેદી ભક્તપણામાંથી આપણો નંબર જાય. આપણે સકામ થઈ ગયા ને એટલે આત્મનિવેદી ન રહ્યા. આત્મનિવેદી ભક્ત નિષ્કામ જ હોય, નિષ્કામ ભક્ત હોય તો જ તે આત્મનિવેદી કહેવાય. ભલે ને હાથ વાર ધરાવીને ખાતો હોય તોય આત્મનિવેદી ન કહેવાય, જો સકામ હોય તો. આત્મનિવેદી ભક્ત કહો કે નિષ્કામ ભક્ત કહો, કેવળ નિષ્કામ હોય એને આત્મનિવેદી ન કહેવાય. નિષ્કામ ભક્ત હોવો જોઈએ તો આત્મનિવેદી કહેવાય. ભક્તનો સંબંધ હારો હારી છે. ઘણા હોય નિષ્કામ, કાંઈ ન જોતું હોય, પણ ભક્ત ન હોય તો એ શેનો આત્મનિવેદી ભક્ત કહેવાય? બોલીએ, ભગવાન સાધન કે સાધ્ય? જો આપણે ભગવાનને આપણો મોક્ષ થાય, આપણે ધામમાં જઈએ એને માટે ભગવાન ભજતા હોઈએ, તો આપણો ધ્યેય, આપણું સાધ્ય મોક્ષ છે, અને એ કરી આપનાર સાધન ભગવાન છે. આપણો ટાર્ગેટ શું છે? ભગવાનને આનંદ આપવો એ, કે આપણે આનંદ પામવો છે મોક્ષ મેળવીને? એ આપણે આપણો આનંદ પામવો હોય, મોક્ષ મેળવવો હોય, તો ભગવાનથી આ સાધન, અને આપણું કલ્યાણ છે એ આપણું સાધ્ય છે. આપણું રૂડું થાય, આપણે ધામમાં જઈએ, આપણો મોક્ષ થાય એ સાધ્ય, અને એ કરી આપનાર સાધન ભગવાન. જો ભગવાન સાધન હોય તો કોઈ દી આત્મનિવેદી ભક્ત પણ હોય જ નહીં. એને સકામપણું કહેવાય. પ્રથમના 43માં વચનાવંત, પ્રથમનું મધ્યનું, પ્રથમના 43માં વચનાવંતમાં એને સકામ ભગત કહ્યો છે. જે મોક્ષની ઈચ્છા રાખતો હોય એને મહારાજે પોતે સકામ કહ્યો, એ નિષ્કામ ભગત નથી. અને સકામને કોઈ દી જ્ઞાની નથી કહ્યો. જ્ઞાની ભક્ત હોય એ નિષ્કામ હોય, નિષ્કામ ભક્ત હોય એ જ આત્મનિવેદી હોય, અને એની જ ક્રિયાઓ બધી નિર્ગુણ કહેવાય ને એને નિર્ગુણ ભગત કહેવાય. બાકી બધા સગુણ માયિક ભગત. ભગવાન જો સાધન બની જાય તો તે ક્રિયા સગુણ બની જાય, અને ભક્ત પણ સગુણ કહેવાય. કેમ, જે ભગવાન સાધ્ય નહીં રહેતા, સાધન બની જાય તો તે ભક્ત સકામ બની જાય, અને તેથી જ તે સંબંધ રહેતો નથી. ભગવાન અર્થે પછી એને કાંઈ ન થાય, માટે જે સંબંધ સતાનંદ સ્વામીએ લખ્યો એ ન રહે. પોતાના અર્થે થઈ ગયો એટલે તદર્થમ ન રહ્યું, માટે ગયો નિષ્કામ આત્મનિર્ધિ ભક્તમાંથી ગયો, માટે એની ક્રિયા નિર્ગુણ ન કહેવાય. આ વાત સમજજો, આપણી શુદ્ધિ માટે આપણે સમજવાનું છે. આટલી એ બધી વ્યાખ્યાઓ અને સંબંધના અર્થો કર્યા. હવે શાસ્ત્રીય પ્રમાણો અંદર જોડું છું. ભક્તની જે નિર્ગુણ ક્રિયા ભગવાનની પ્રાપ્તિરૂપ ફળ આપે તે ક્રિયાને કારણે અહીં ભક્તને નિર્ગુણ ભક્ત કયા છે. વારંવાર આનું આવ્યા કરશે, અને ગીતામાં પણ એનું પ્રમાણ છે. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન કૃષ્ણ પોતાના એકાંતિક ભક્ત અર્જુન પ્રત્યે આ શ્લોક બોલે છે. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્વસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસિ મે. હે અર્જુન, તું મારા સ્વરૂપમાં મન રાખ, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને પ્રણામ કર, અર્થાત તને ભૂલી જા, મને જ ભાળ, મારા અર્થે થઈ જાઓ. આમ કરવાથી તું મને જ પામીશ. આ જે તારી ક્રિયાઓ છે જો આ ભાવનાથી કરીશ તો તે મને પમાડશે તારી હારે. આ વાત હું સત્ય પ્રતિજ્ઞા કરીને કહું છું. કેમ, જે તું મારો અત્યંત પ્રિય છે, પતિ જાને સત્યમ. જોયું આ શ્લોકમાં કેમ થાય તો થાય, પણ આપણે તો આપણું કામ ભગવાન પાસેથી કઢાવવું છે. ખોટું હું ભાઈ, આપણું તો એવું છે. માટે ઓલ્યામાં આપણે પ્રવેશતા નથી. કેટલા એવા ભક્તો થઈ ગયા કે જેણે એણે જે કાંઈ કર્યું તે ભગવાનના આનંદ ખાતર કર્યું, ભગવાનની ખુશી ખાતર કર્યું, પોતાના માટે કાંઈ નથી કર્યું. બુદ્ધેજના ખોડાભાઈએ ભગવાન માટે સદાવત ખોલ્યું હતું કે પોતા માટે ખોલ્યું હતું, કે ધરતી ઉપર ભગવાન જો આવ્યા હોય તો એને જમવામાં કાયમ લાગે, ભગવાન ભૂખ્યા ન રહે, એના માટે સદાવત ખોલ્યું. બોલો, વાંઢિયાના દેવજી ભગતે ભગવાન માટે કાવડ માગી હતી, મઢડાના જેઠા મેરે ભગવાન માટે બ્રહ્મચર્ય પાડ્યું હતું હજારો વર્ષ. એ જ રીતે અંજારના ધરમસિંહ ભાઈ ભગવાન માટે બ્રહ્મચર્ય પાડ્યું હતું કે હું બ્રહ્મચર્ય પાડું ભગવાનને આનંદ આવે, ભગવાન રાજી થાય, મારું કલ્યાણ થાય એ વાત નથી. અડાલજના રૂડભાઈએ ભગવાનને માટે વાવ બંધાવી હતી, ઓનલી ભગવાન આમાં આવીને નાય, પ્રગટ ભગવાન કે પ્રગટ સાધુ. આ રસ્તેથી નીકળ્યા હોય ને ક્યાંય પાણી ન મળ્યું હોય તો ભગવાન નાયા વગેરે ન. બોલો, આખી વાત આવી છે અધર પડે એવું જ થોડું કામ તો.
વાલા તને રસ છે ત્યાં
તારા ભક્તનું મન છે ક્યાં,
ભગત બહુ હારી હારી પ્રવૃત્તિ કરે છે પણ શા માટે કરે છે, કોને ખુશી કરવા કરે છે, એના ઉપર ભગવાનનું ધ્યાન છે. ક્રિયાઓ કરીને ફળ કોને આપવું છે, પોતે લેવું છે કે ભગવાનને દેવું છે, ત્યાં ભગવાનનું ધ્યાન છે. જ્યારે માણસો ખાલી પ્રવૃત્તિ જોવે છે કે આ કેવું સરસ મંદિર બાંધે છે, આ કેટલી સરસ સેવા કરે, ઓહો અમને કેવો સરસ સમયો કર્યો, પણ શું કામ કર્યો, કોને આનંદ દેવા, કોને ખુશ કરવા કર્યો, ભગવાન ત્યાં જોવે છે. ખાલી મંદિર સમયો સેવા નહીં.
મંદિરો કરે સેવાઓ કરે, સમૈયા કરે કે ધ્યાન ધરે,
ધ્યાન આવી ગયું. ભક્ત ધ્યાન ધરે છે કોને માટે, ભગવાનને આનંદ દેવા, પોતે આનંદ લેવા. જો ભગવાનને આનંદ દેવા ધ્યાન ધરતો હોય તો નિર્ગુણ, પોતે આનંદ લેવા ધ્યાન કરતો જ સગુણ.
કરે સેવાઓ કરે, સમૈયા કરે કે ધ્યાન ધરે,
મંદિરો કરે સેવાઓ કરે, સમૈયા કરે કે ધ્યાન ધરે,
પરંતુ એનું તાન છે ક્યાં, દાસના દિલનું ક્યાં.
હવે ધ્યાન ધરતો હોય તો ધ્યાન ભગવાનમાં જ હોય ને, પણ અહીંયા
દાસના દિલનું
ધ્યાન એટલે હેતુ. ધ્યાન કર્યાનો હેતુ શું છે? ભગવાનને હેતુમાં રસ છે, ઉપલી ક્રિયાઓમાં નહીં. જ્યારે આપણે ઉપલી ક્રિયાઓથી ખુશાલ હોઈએ છીએ, ઊંડું કોઈ દી ક્યારેય આપણું નહીં, બીજાનું નહીં, વિચાર્યું નહીં. કદાચ આપણું વિચાર્યું છે ભલે, પણ બીજાનું જ કોઈ દી વિચાર્યું નહીં હોય. અરે એમ નહીં, બીજાનું જ વિચાર્યું હોય છે, આપણું કોઈ દી વિચાર્યું જ નહીં હોય. ભાગવતજીના એકાદશ સ્કંદમાં 25મા અધ્યાયનો 22મો શ્લોક સતાનંદ સ્વામીએ અહીંયા શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા મૂક્યો છે. સત્વે પ્રલીનાહા સ્વર્યાંતિ નરલોકમ રજોલયા, તમોલયાસ્તુ નિરયમ યાંતિ મામેવ નિર્ગુણા. એનું ગુજરાતી આવું છે, સત્વગુણ પ્રધાન માણસ મૃત્યુ પામતા સ્વર્ગને પામે છે, રજોગુણ પ્રધાન વ્યક્તિ મૃત્યુ પામતા મનુષ્ય લોકને પુનઃ પામે છે, તમોગુણ પ્રધાન વ્યક્તિ મૃત્યુ પામતા નરકને પામે છે, અને નિર્ગુણ ભાવને પામેલા કહેતા મારે માટે જ જીવનારા મારા ભક્તો મને જ પામે છે. હવે શ્લોકમાં મામેવ નિર્ગુણાહા એવું લખ્યું છેલ્લે, એટલે મારા ભક્તો મારા માટે જીવનારા મને જ પામે છે. નિર્ગુણા, નિર્ગુણા ભક્તા મામેવ. હવે નિર્ગુણાનો અર્થ અહીંયા સમજવા જેવો છે. ભાગવતના શ્લોકમાં નિર્ગુણ શબ્દ આવ્યો તેનો અર્થ અહીં કરે છે સ્વામી. નિર્ગુણા એટલે શું? ઇત્યત્ર લય શબ્દાનું પાદાનાત જીવંતોપી નિર્ગુણા મામેવ યાંતિ ઇત્યર્થ ઇતિ શ્રીધર સ્વામીનો વ્યાચખ્યુ. ભાગવતજીની શ્રીધર સ્વામીએ જે ટીકા કરી એમાં એણે અહીંયા નિર્ગુણ શબ્દ જે આવ્યો ત્યાં થોડુંક આ રીતે કહ્યું છે કે આ ચોથા પ્રકારમાં ત્રણ પ્રકાર ત્રણ ગુણના સત્વગુણી રજોગુણી અને તમોગુણી. સત્વગુણી સ્વર્ગ પામે, રજોગુણી મનુષ્યલોકમાં આવે અને તમોગુણી નરકમાં જાય અને ચોથો નિર્ગુણ મને પામે. આ ચાર પ્રકારના જે લય કયા, અહીંયા લય શબ્દ ગ્રહણ ન કર્યો હોવાથી એટલે કે ચોથી જગ્યાએ નિર્ગુણા મામેવ એટલું જ કહ્યું, ત્યાં લય શબ્દ નથી. શ્લોકમાં બીજા બધા પાદમાં લય શબ્દ છે. જો વાંચો, સત્વે પ્રલીનાહા લીન શબ્દ આવ્યો, સ્વર્યાંતિ નરલોકમ રજો લયાહા લય શબ્દ આવ્યો, તમો લયાસ્તુ નિરમયાંતિ તમો લયા ત્યાં લય શબ્દ આવ્યો, મામેવ નિર્ગુણ ત્યાં લય શબ્દ નથી. લય શબ્દ ગ્રહણ ન કર્યો હોવાથી મારા માટે જીવનારા ભક્તો જીવતા પણ નિર્ગુણ મુક્ત રહ્યા થકા મને જ પામે છે. હજી આમ તમને આમ મરી ગયા નથી, લય થઈ ગયા દેખાતા નથી, તો પણ તે મને જ પામેલા છે, જીવતા મને પામેલા છે. બોલો, જીવન મુક્ત, એને જીવન મુક્ત કહેવાય. જીવન તોપી નિર્ગુણા, એ જીવે છે તો પણ નિર્ગુણ છે, જીવતા થતા, બાકી મરી ગયા પછી નિર્ગુણ થતા છે, એ મને જ પામે છે. એ પ્રમાણે શ્રીધર સ્વામીએ વ્યાખ્યાન કર્યું છે. આપણે વડતાલ ધામ તરફથી શિક્ષાપત્રી ભાષ્ય બહાર પડેલું છે વર્ષો પહેલા. શાસ્ત્રી હરજીવનદાસજી વડતાલવાળાની સહાયથી કરવામાં આવેલ સંશોધનવાળા આ શતાનંદ સ્વામીના ભાષ્યમાંથી એમ.આર. કૃષ્ણમાચાર્યજીએ આ વ્યાખ્યા કાઢી નાખેલી છે. કેમ જે કદાચ રામાનુજ મતમાં જીવન મુક્તિ અમાન્ય ગણવામાં આવી છે તેથી કાઢી નાખવામાં આવ્યું હોય, પરંતુ આપણા સંપ્રદાયમાં તો રામાનંદ સ્વામી જીવન મુક્તા કહેવાતા અને મહારાજને તો જીવન મુક્તાનો પંથ ચલાવ્યો છે એમ બધા કહેતા, અને ભગવાન સ્વામિનારાયણે જીવન મુક્તિ માન રાખી છે. આપણે તો એ વસ્તુ ઉપયોગી છે, માટે શ્રીજી મહારાજના મત પ્રમાણે સતાનંદ સ્વામીએ કરેલી આ વ્યાખ્યા સ્વામિનારાયણ સંપ્રદાયને અતિ માન્ય હોવાથી બહુ ઉપયોગી છે, કાઢી નાખવી ન જોઈએ. પણ આવી ઘણી નાની મોટી બાબતો એમાંથી એ વખતે નીકળી ગઈ છે, એ આપ બધાની જાણ માટે. વાલા ભક્તો, દાદા ખાચર બધો વ્યવહાર કરવા છતાં સદેહે મુક્ત જ હતા, જીવન મુક્ત. જ્યારે જીવા ખાચરને તો મહારાજે પોતાના પ્રતાપે અંતકાળે મુક્ત કર્યા, બેમાં જે ફેર છે એ કહું છું. એમ જ ખોરાસાના રાજાભાઈ જીવન મુક્ત હતા, ખેતી ખેડ બધું કરતા તોય, કેમ જે બધું ભગવાન માટે કરતા. એની પત્નીએ સાધુને માટે લોટ ન દળી દીધો એટલે એને એમ થયું કે હું જેને માટે આ બધું કૂટું છું એના જ કામમાં ન આવે તો દૂડ પડી આમાં, એમ કહીને ભાગ્યા ઘર છોડીને. જો એ બધું જ ખેતીવાડી ઘર બાર માલ મિલકત ખોરડા બૈરા છોકરા પરિવાર વગેરે વ્યવહાર માત્ર ભગવાનને સંતના સુખાર્થે જ વેંઢારતા ન હોત તો એ ઘર છોડીને ભાગત નહીં. એના દિલમાં એ દુઃખ થયું, જે કાંઈ ગ્રસ્ત આશ્રમમાં રહીને આ બધું વહન કરું છું એ ભગવાનને કામમાં આવે એના માટે કરું છું, અને ભગવાનના કામમાં ન આવ્યું, સંતને માટે મારી બૈરીએ લોટ દળી ન દીધો, આને હું બૈરી તરીકે રાખે અને હું કામ આ ખેડ કરીને હું કામ રળવું કોના હારું, એવો વિચાર આવતા એ બધું મૂકીને ભાગ્યા. આપણે લોકો ભાગ્ય નહીં આવું થાય તોય, કેમ જે આપણે કાંઈ આત્મનિવેદી ભક્ત નથી, આપણી તમામ ક્રિયાઓ ભગવાનના માટે નથી, કાંઈ આપણા માટે છે. માટે ક્યાં જવું, આટલો ફેર છે. જુઓ ને, આ જગતમાં અન્ય બધા ખેડૂતો ખેતી કરે જ છે ને, એ કોઈ નિર્ગુણ કે જીવન મુક્ત નહીં ગણાતા. રાજાભાઈ ગણાય. કેમ જે માત્ર ભગવાન ને માટે કરતા, સંસાર વ્યવહાર ઘર બાર પરિવાર બધું ઓળખવું કઠણ પડે, સમજાણો. આ શ્લોક એવા ભક્તને ઓળખાવા માટે પણ છે. વાલા ભક્તો, આવા જે જીવન મુક્ત હોય, નિર્ગુણ ક્રિયાવાળા, તેથી નિર્ગુણ ભક્તો, આત્મનિવેદી નિષ્કામ ભક્તો, એમને ક્યારેય કોઈનો ભય જ નથી હોતો. આ એનું લક્ષણ છે. કોઈ કદાચ એમ કે હું નિર્ગુણ છું ને આત્મનિવેદી છું, પણ જો ભય પીડતો હોય ને તો એ નિર્ગુણ ન કહેવાય. કેમ જે વિષ્ણુ ધર્મોક્તમાં એવું કહ્યું છે, નાસ્તિ માયા ભયમ તેષામ, એવા ભક્તને માયાનો ભય નથી. નાસ્તિ કાલ ભયમ કિંચિત, એવા ભક્તને કાળનો જરાય ભય હોતો નથી. નાસ્ત્યેવ કૃષ્ણ ભક્તા નામ અર્ક સુનું ભયમ તથા, એવા જે ભગવાનના ભક્ત હોય એને યમદૂતનો પણ જરાય ભય હોતો નથી. જરાય નહીં, એ તો એને ઠપકારે. આ એનો પ્રતાપ છે, એનો મહિમા છે. હવે એક વાત ન ગળે ઉતરે એવી હોવા છતાં એને ગળે ઉતારવી છે, માટે એક દ્રષ્ટાંત આપે છે. વિષ્ણુ ધર્મોત્તર ગ્રંથમાંથી શ્લોક ટાંકીને સતાનંદ સ્વામી સમજાવવાની કોશિશ કરે છે. શું સમજાવવાની કોશિશ કરે છે કે ભાઈ, શરીર માયિક, ઇન્દ્રિયો માયિક, ક્રિયા બીજા માયિક માણસોના શરીર ઇન્દ્રિયોથી થતી હોય એવી જ, તો એને દિવ્ય નિર્ગુણ કેમ કહેવાય? તો કહે છે, યથા ગંગાંબુનો યોગાત રથ્યાવાર્યપી ગાંગતામ યાતિ નિર્ગુણતામ એવમ ક્રિયા ગુણમય હરે હે. જવલ્ય, આનો અર્થ એવો છે કે જેમ ગંગાજળના સંબંધથી માર્ગનું જળ પણ ગંગાજળ બની જાય છે, તેમ જ નિર્ગુણ એવા ભગવાનના સંબંધથી અથવા તેને માટે જ, એની ખુશી માટે જ કરેલું હોવાથી ભક્તની માયિક બધી જ ક્રિયાઓ પણ હાવ માયિક દેખાતી હોવા છતાં નિર્ગુણ છે, ગુણરહિત છે, દિવ્ય છે. હા, એ નિર્ગુણ ભાવને પામી જ જાય છે. દાખલો સાંભળ્યો, શેરીનું પાણી ગંગામાં ભળતા શું થઈ જાય? હવે શેરીનું પાણી જે હોય એ બહુ પવિત્ર હોય. શેરીમાં ક્યાંથી પાણી આવે? બધાના ઘરમાંથી આવે કે ન આવે? ગંગામાં ભળે તો એ પાણી શું થઈ જાય? હા, અરે લોટી પૂજાય. એમ કેમ એ ગંગાજળ થઈ ગયું ભાઈ? ગંગાનો એને સંબંધ થયો. વાત આ છે, એમ નિર્ગુણ એવા ભગવાન એના સંબંધથી, એ ભગવાનનો એને સંબંધ થયો, એ ભક્ત એને માટે જ હવે જીવે છે એવો એને સંબંધ થયો, માટે ભગતની બધી ક્રિયાઓ માયિક દેખાતી હોવા છતાં અમાયિક છે, દિવ્ય છે, નિર્ગુણ છે. સમજવું, આવી વાત ધ્યાનમાં. પણ કાઠું આય પડે એવું છે, ભગવાનને અર્થે થાય તો પત્યું. સંબંધનો અર્થ જ આપણને છે ને ફીણ વાળી દેવો છે. સતાનંદ સ્વામીએ પદર્થાત કરીને જે લખ્યું ને, એ ભૂખા કાઢી નાખે એવું થયું આપણા માટે. આપણે એમ કે હાલો, આપણે ભગવાનનો સંબંધ જ છે ને, એટલે આપણે નિર્ગુણ ને આપણી ક્રિયા નિર્ગુણ. રવા દે બાપા, રવા દે, પાણી પછાડીમાં અર્થ સમજ્યા હેણ્યા વગીનો દે દે કરીમાં. હવે એક પર્વતભાઈની નાનકડી વાત કરવી છે. જુઓ પર્વતભાઈ ભગવાનને અર્થે જીવતા, સાચું ખોટું બસ, તો તેમની બધી જ ક્રિયા નિર્ગુણ હતી, બધી જ ક્રિયા ઓલ ટોટલી, હા હા, એ ખાય પીવે નાય ધોવે સંડાસ જાય બધું જ નિર્ગુણ. પરંતુ અન્ય હરિભક્તો એવો મહિમા જાણતા નહીં. અહીંયા કોઈ એવા સંતો ભક્તો હોય પણ એનો મહિમા બીજા સમજે નહીં, કાંઈ નહોતા જાણતા. અને એના છોકરા બૈરા તો વળી એથી ઓછો મહિમા જાણતા. હો, હજી તમારો મહિમા કોઈક બીજા જાણે પણ તમારા બૈરા છોકરાને તો હોય જ નહીં. એ તો જાય ખોખું ઘર થાય ચોખ્ખું, ગામને પાદર તીર જ ને, ઘરમાં ભગતલું એનું માધ્યમ હોય જ નહીં. સમજાણું, ઘર કી મુરગી ડાલ બરોબર એવું કહેવત છે. અને જો મહિમા થઈ જાય તો બેડો પાર થઈ જાય. બહુ મજાની વાત છે. પર્વતભાઈ અગતરાયમાં માંદા હતા ને પડખે ગામડે મહારાજના ચરણારવિંદ પધરાવાના હતા બાજુના ગામવાળા હરિભક્તોને. તેથી અગતરાયના હરિભક્તોએ ભેગા થઈ પર્વતભાઈ પાસે આવીને એવું કહ્યું કે તમે કહો તો અમે ત્યાં જઈએ. બધા ભેગા થઈને મહારાજના ચરણારવિંદ પધરાવે છે, ઓલા ગામના હરિભગત, અમને આમંત્રણ છે. ત્યારે પર્વતભાઈ બોલ્યા કે મારે કાલે દેહ મૂકવાનો છે અને અહીં સાત્વિક યજ્ઞ થશે ને ત્યાં રાજસ યજ્ઞ થાય છે. ભગવાનના ચરણ પધરાવવાનો જે વિધિ છે, પ્રતિષ્ઠા વિધિ જે છે, તેને પર્વતભાઈ રાજસ વિધિ કહ્યો, રાજસ યજ્ઞ કહ્યો. અને પોતાએ દેહ છોડીને જવું છે અને સાત્વિક યજ્ઞ કહ્યો. અહીંયા સાત્વિક યજ્ઞ થશે ને ત્યાં રાજસ યજ્ઞ થાય છે, માટે તમારી મરજી હોય એમ કરો, તમારી મરજી હોય એમ કરો. એમ કહ્યું તો પણ ત્યાંના હરિભક્તો ગયા. એને કાંઈ પર્વતભાઈનો એટલો બધો માહિતમ મહિમા નહોતો, એટલે પર્વતભાઈ કીધું કે મારે કાલે દેહ છોડવો છે, તોય હરિભક્તો અગતરાયના બાજુના ગામડે ઉત્સવ થતો તો ત્યાં પૂગી ગયા. પર્વતભાઈ પાસે કોઈ રહ્યા નહીં, જો મહિમા વધતો જાત, હા કે ના? તારી એમ છે, ખોટ તો આપણે છેવટે મહિમાની જ રહેશ. પછી પર્વતભાઈ બીજે દી હવારે નાય પૂજા કરી જમીન માળા લઈને બેઠા ને ગામના બોલાવીને કહ્યું કે તું ગામમાં કઈ આવ્યો, પર્વતભાઈને દેહ મૂકવો છે, તે જે પર્વતભાઈની દ્રષ્ટિ આગે આવે તે સર્વને મહારાજને સાથે લઈને અંત સમયે પર્વતભાઈ તેડવા આવશે. જા કઈ આવ્યો. તેથી તેમ ગામમાં હાથ પાડીને કહી દીધું, પર્વતભાઈ ને દેહ મૂકવો છે, માટે પર્વતભાઈની દ્રષ્ટિ આગળ અત્યારે એમના દેહ મૂક્યા ટાણે જે કોઈ આવશે તેને પર્વત બાપા મહારાજને લઈને અંધકાળે તેડવા આવશે. ડમ 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 ડમ, એને તો આખા ગામમાં ઢંઢરો પીટી દીધો. હવે મજાની વાત છે, આ બધા સમાચાર સાંભળીને ગામના હૌ પોત પોતાના છોકરા બૈરા લઈને પર્વતભાઈના દર્શને આવ્યા. બોલો, નાના નાના છોકરા આવ્યા, મોટા આવ્યા, ગામના આવ્યા, પણ હરિભગત વી ગયા. સેન ખેલ જોયા જેવો. હવે સાંભળજો, ને રબારીને કહ્યું તેથી તે ગાયો ભેંસોના ટોળા તથા બકરાના ટોળા લાવી સર્વે પર્વતભાઈની દ્રષ્ટિ આગળ ઉભા રાખ્યા. બકરા ઘેટા કે બાપાની દ્રષ્ટિ પડે તો આનું કલ્યાણ થાય ને. અને હરિભગત વિયા ગયા, બકરા ફાયવા, ઘેટા ફાયવા, જો ખરા. આનો અર્થ એ થાય કે ગામના ભરવાડને પર્વત બાપાનો જેટલો મહિમા એટલો હરિભગતને નહોતો. કેમ જે આર્ય રહેવાથી આવો સામાન્ય બુદ્ધિ થઈ જાય. અમે બધા સાધુ એકબીજા આર્ય રહી, આર્ય નાહી, આર્ય ખાઈ, બોલી ચાલી, આનંદ કરીએ એટલે એકબીજાનો મહિમા નહીં. તમે થોડાક છેટા એટલે તમારો મહિમા વધારે, તમારે એકબીજાનો અંદર અંદર નહીં, બરોબરિયાપણું થઈ જાય છે, હાવ સામાન્યપણું થઈ જાય. નો માધ્યમ રે, નો દિવ્ય બુદ્ધિ રે, નો ભાર રે, હાવ બહુ નુકસાન જાય એને લઈને. જાનગીન, હવે એલા ગામના ભરવાડને પર્વત બાપાનો મહિમા, બકરાને ટોળા, ઘેટાને ટોળા ઊભા રાખ્યા, હરિભગત ન રહ્યા કોઈ. નહીં તો હરિભગતને મહિમા હોવો જોઈએ ને, પણ ભેળા રહેવાથી હાવ સામાન્ય બુદ્ધિ થઈ જાય છે. મોટી ઉપાધિ છે આ. હવે સાંભળજો, હાવ ગાયો ભેંસાના ટોળા બકરાના ટોળા લાવીને પર્વતભાઈની દ્રષ્ટિએ આગળ ઉભા રાખ્યા. ત્યારે પર્વતભાઈ બોલ્યા, એ આ હવનું કલ્યાણ થાય. ત્યાં એનો છોકરો સાંભળીને કે હું આઈદ્રુસ આ બધું બાપા લેવાને ઠામુકો નહીં. એનો છોકરો કે મેઘજી નામ હતું, એણે કહ્યું કે બાપા આમ શું ટીખળ કરો છો. જોયું, માટે તમારા છોકરાઓને બૈરાઓને છોકરાની વહુને જો તમારો મહિમા ન હોય તો દુઃખ જરાય ન લગાડતા, જરાય ન લગાડતા. પર્વતભાઈ જેવા પર્વતભાઈના છોકરાને પર્વતભાઈનું માધ્યમ કાંઈ નહોતું. અને તમારા ગામના કે તમારા સાથે રહેનારા મિત્રો સત્સંગીઓને પણ જો કદાચ તમારો મહિમા ન હોય તોય દુઃખ ન લગાડતા, કેમ જે પર્વતભાઈનો નહોતો. ચિંતા કર્યા જેવું કાંઈ નથી. આપણે ત્યાગી મંડળમાં આપણા જ ગુરુભાઈઓને આપણાથી નાના મોટાને બીજા ત્રીજાને આપણો મહિમા ન હોય બહુ ચિંતા ન કરવી, એ બધું એમ જ હોય. મહિમા તો માણસ મરી જાય પછી જ થાય છે એનો. એટલે હું આ દાંત કઢાવું ક્યારેક ક્યારેક, તો ગરીબ વખત મને પૂછે ને કે સંતોનો મહિમા કેમ થાય, મેં એમાં તમારે કાંઈ કરવાનું ન હોય. કેમ? એમાં સંતોએ મરવાનું હોય એટલે સંતો મરે તમને મહિમા થાય. જીવે ત્યાં હોય હું કપાળ મહિમા થાય. અને એમાંય આપણા સંપ્રદાયને વિશે તો ઢોલ ટીપે ને એ વાતનો બહુ જ પ્રચાર કરવામાં આવ્યો છે કે જીવતાનો મહિમા ન રખાય, જીવતાનો ફોટો ન રખાય. હા, જીવતાનો ફોટો રાખે, મરી ગયા પછી જ બધું કરાય, એવું આપણે ત્યાં બહુ છે. કહેવાય આમ પ્રગટનો સંપ્રદાય, પણ મહિમા પરોક્ષ થાય પછી જ રખાય એવું બહુ જ હર્ષો હોય. ઢોલ ટીપીને બધાએ કીધું સાંભળ્યું એટલે લઠ જેવું થઈ ગયું છે અને એને લઈને નુકસાન બહુ થયું છે. હજી નહીં સમજી તો નુકસાન તો થવાનું જ. કેમ જે પ્રગટ અગ્નિ હોય તો તપાઈને ટાઈટ જાય, અગ્નિ ઓલાઈ જાય પછી હાલા રાખમાં પડો તોય ઊનું ન લાગે, શું લેવાનું. કોઈ મોટા સંત ભક્ત હોય તો એને પાંચ કેળા દીધા ચાલુ ફળ મળે, મરી ગયા પછી ફોટા રે કેળા ભટકાડો તોય ઓલો ન ખાય, પછી શું કપાળ ફળ થાય. માટે જીવતા માન્યા અને સેવ્યા તો કામ થઈ ગયું, અને રહી ગયા તો રહી ગયા. આ બકરા ઘેટા ઉજરી ગયા એટલે હરિભગત રહી ગયા, રહી ગયા. જો વાત આવે છે. પણ એના છોકરા કે બાપા આ હું ટીખળ કરો છો, આ ઘેટા બકરાના ટોળા ભેગા કર્યા છે ને બધાનું કલ્યાણ થાય, શું છે આ બધું? તમને કાંઈ મંદવાડ નથી, એમ કાંઈ દેહ પડે નહીં. તમે માંદા છો, વાતું કરો છો, આમ નો દેહ પડે. આખા ગામમાં આવા બધા ટીખળ કરો છો. ગામના માણસો ને બધા કાંઠી કહેશે જે પર્વતભાઈએ ખરું ટીખળ કર્યું, તમે તો આબરૂ ખોવા બેઠા, એને છોકરા કહેશે. તે સાંભળી પર્વતભાઈ કે મેઘજી આ કાંઈ તારે ટીખળ જાણવું નહીં, આ ટીખળ નથી, આ હાથમાં માળા છે તે તું લઈ લે, એટલી જ દેહ મૂકવાનો વાર છે, લઈ લે માળા. ત્યારે મેઘજીને દાંત આવ્યા, હે લાવા બાબા લો લઈ લો બસ. એમ કરીને મેઘજીએ માળા હસતા હસતા લીધી હો પર્વતભાઈના હાથમાંથી, અને જેવી માળા લીધી કે તત્કાળ પર્વતભાઈ અંતર્દૃષ્ટિ કરીને ઊંડા ઉતરી ગયા. અને એ સમયે ત્યાં મહારાજ આવ્યા, મહારાજ હાજર થયા. ગરડે જૂનાગઢ જતા હતા અને ન્યાય આવીને ઊભા રહ્યા. એમનું આમ પ્લાનિંગ તો જુઓ, માપ તો જુઓ, એ જ વખતે આવ્યા. ને સંવત 1879માં વસંત પંચમીના દિવસે પર્વતભાઈને મહારાજે પોતાના સ્વરૂપમાં જોડી દીધા અને દેહ મુકાવી દીધા. મહારાજ પોતે અને ભટ્ટજી મૈયારામ ભટ્ટ અને પર્વતભાઈના બે છોકરા મૂળજી મેઘિયા ચારેયે પર્વતભાઈના પાર્થિવ શરીરને ચિતામાં મૂકી અને લઈ અને ગામથી દક્ષિણ દિશા તરફ ધોળિયા આંબાની જગ્યા પાલખી કોણે ઉપાડીએ લખ્યું અને ત્યાં તેમની ઉત્તર ક્રિયા કરી. પછી મહારાજ ત્યાંથી જૂનાગઢ પધાર્યા. પછી બીજે દિવસે તે ગામના હરિભગતો ચરણ પધરાવા સારું ગયા હતા તે પાછા આવ્યા. તેમણે પર્વતભાઈ દેહ મૂક્યો એની વાત સાંભળી અને ચમત્કાર થયો એની એ વાત સાંભળી. તેથી એમના મનમાં એમ થયું, હું આ બધું કે આટલા બધા મનુષ્ય અને પશુ આદિકના કલ્યાણ થાય, એમ કેવી રીતે થાય? તે વાત ખરી જણાતી નથી એમ હરિભગતને બધાને સંશય થયો. અને ભરવાડને જો સંશય હોત તો ઘેટા બકરા ગાયો ભેંસો લાવત? મારું મને એ નથી સમજાતું કે ગામના ભરવાડને વિશ્વાસ ને હરિભગતને કેમ નહીં? હજી નથી માનતા કે પરોજભાઈ એવું બોલ્યા કે આ બધાનું કલ્યાણ થશે. તે હરિભગત બધા ભેગા થઈને ચર્ચા કરે, વાત એમ કલ્યાણ થાય? લે સાંભળો, સેન જોયા જેવો ખેલ, ક્યાંય બાય નથી, બધો આઈ નહીં છે ખેલ. હરિભગત ને સંશય થયો. પછી તેને વિચાર કર્યો છે, ચાલો મહારાજ જુનાગઢે છે એમની પાસે જઈને આપણે પૂછી આવીએ. કે હોય ને મલકર, એ ગયા પાકું કરી આવી એમ તે થતા છે કલ્યાણ. એટલે તે સર્વે જુનાગઢ ઉપડ્યા. બોલો, મહારાજ પાસે ગયા, પગેલા ગયા, અને એમ મનમાં હતું કે હમણે મહારાજ કહે છે હવે એમ કલ્યાણ થતા છે. તેમ હસતા હસતા ઉપરની સર્વે વાત કરી અને પછી મહારાજને પૂછ્યું, હે મહારાજ, આટલા બધાનું કલ્યાણ કેમ થાય? મનમાં એવું, મહારાજ એમ કહે છે એમ થોડા કલ્યાણ થાય. ત્યારે મહારાજ બોલ્યા જે પર્વતભાઈ બોલ્યા હતા કે મારી દ્રષ્ટિ આગળ જે કોઈ આવે એના બધાનું કલ્યાણ થશે. તો પર્વતભાઈ એવું બોલ્યા હતા, બોલ્યા હતા કે એ બોલ્યા હતા. મહારાજ કે જો પર્વતભાઈ બોલ્યા હતા તો મારે એ સર્વનું કલ્યાણ કરવું પડશે અને પર્વતભાઈનું વેણ સત્ય કરવું પડશે. હલબલી ગયા હરિભગત કે એમ બધાનું કલ્યાણ થઈ જાય? પર્વતભાઈ બોલ્યા હતા એટલે મારે એનું સત્ય કરવું પડશે એટલે એનું કલ્યાણ થાય. એના પુણ્ય નહીં, પર્વતભાઈ બોલ્યા એટલે થાય, મારે પર્વતભાઈ બોલ્યા એટલે કરવું પડશે. તો એકબીજાની હામું જોઈને કહેવા માંડ્યા, મારા દીકરાનું તારા આપણું કેમ? એટલે આપણું તો રહી ગયું. પૂછ પૂછ મહારાજને પૂછ ને. હે મહારાજ, અમારું કેમ? મહારાજ કે હું? તો કે અમારું કલ્યાણ થશે કે કેમ? બોલે ઘેટા બકરાનું ભેંસોનું થાય અમારું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તમો તો સાધન કરો, કેમ જે રાયના ભાવ રાતે ગયા નહીં થાય? થાય ને, સાધન કરો એટલે થાય. ઘેટા બકરાનું પર્વતભાઈની કૃપાથી થાય ને, તમારું સાધન કરવાથી થાય. જાઓ જાઓ જાઓ, સાધન કરો. ઉઠાડી મૂક્યા બધાને. હું કહું છું ને, મહિમામાં મફત્યું કલ્યાણ છે, પણ જીવને સાધન કરવા છે, મહિમા રાખવો નથી. જીવથી સાધન થાય એમ છે પણ મહિમા રાખી શકાય એમ નથી. આ મોટી તકલીફ છે. એ સાધન કરશે, સેવા કરશે, મરી જાય એટલી, ચાંદ્રાણી કરશે, વ્રત કરશે, જાત્રા કરશે, સમજ્યા? કાંઈનું કાંઈ કરશે પણ મહિમા નહીં રાખે. ત્યાં એને એટલો બધો કારહો આવે છે, એટલો એને માઘ મહિનામાં ટાઢા બોળ પાણીમાં નાવામાં નથી આવતો. મહિમા રાખવામાં એટલો કારહો આવે છે. હા, અજબ ગજબની વાત તમારી આગળ રજૂ કરું છું. 9 મહિનામાં આવે એવી જોઈ લો આખા સત્સંગમાં. તે દિવસ કે આજ મહિમા રાખવામાં જેટલી ભીહ પડી છે ને એટલી બીજી કોઈ વાતમાં જીવને ભીહ નથી પડી. આમાં જ ભીહ પડે છે બધાય ને, અમને તમને બધાય ને. પૂછો ને, હવ હવના હૃદયને પૂછો. ટાઢ તડકો, ભૂખ, તરસ, બધું ખમી લઈ પણ કોઈનો મહિમા ન ખીમો જાય, એમ છે ને પણ એટલો મહિમા. લ્યો કેમ છે? ન્યા પોતાની હારે બરોબરિયા પણ થઈને ગાય ચાલું, અહમ આડું આવે છે. એટલે સાધન તો અહમથી થાય છે અને મહિમા તો અહમ ઓગળે રાખી શકાય છે. અહમ હોતા નહીં રખાતો અને અહમ મેળવવા જેવું કઠણ જીવને માટે કાંઈ નથી. જીવને ભગવાનને ભેગા થવામાં માત્ર અહમ જ આડું છે. મહિમા રાખે તે અહમ ન રહે, સાધન કરવામાં તો અહમ રહે છે. આવું છે. એવી રીતે પર્વતભાઈ જેવા જે મોટા અનાદિ મુક્ત દેહ મૂકે ત્યારે તેમની દિવ્યતા અને પ્રતાપ બહુ અજબ ગજબનો હોય છે, દેખાય છે. વાલા ભક્તો, આ પર્વતભાઈને કહેવાય જીવન મુક્ત. આવી રીતે જીવન મુક્તનો મહિમા પણ આ શ્લોક આપણને સમજાવવા શીખડાવવા માગે છે, એટલે લખ્યો છે મહારાજે. મહિમા વિના પેલા ભક્તોની જેમ ખોટ બહુ જાય. હા બીડો બહુ ખોટ જાય. વળી ભાગવતના એકાદશ સ્કંદના 29 અધ્યાયના 20 શ્લોકમાં કહ્યું છે, ન હ્યંગોપક્રમે ધ્વંસો મદ્ધર્મસ્યોધ્વાન્વપી મયા વ્યવસિતઃ સમ્યગ નિર્ગુણત્વાદનાશિષઃ. હે ઉદ્ધવ, હે અંગ, આ મારા ભાગવત ધર્મનો એક વાર આરંભ થઈ ગયા પછી દેશ કાળા દીકના વિપરીતપણાથી પણ કોઈ વિઘ્ન તેનો નાશ કરી શકતો નથી. ભાગવત ધર્મ અદભુત ધર્મ છે, અર્થાત ભગવાનને માટે, એની ખુશી માટે, એના આનંદ માટે જ જીવવું, રહેવું, ટકવું, બીજી વાત જ નહીં. એવો જે ભાગવત ધર્મ એકવાર જો આરંભ થઈ ગયો, હૃદયમાં ઉખરાટા આવવા માંડ્યા અને અંદર ભગવાન પ્રત્યે એવી આત્મબુદ્ધિને પ્રીતિ જાગી ગઈ, પ્રભુ મારો તારા અર્થે ઉપયોગ કરી નાખ, પ્રભુ તને મારો આનંદ મળે, તને ખુશી મળે, તું આનંદ મારે, બસ એવું ગોપીઓને જેવું જો જાગી ગયું, તો પછી દેશકાળના વિપરીતપણાથી પણ એમાં કોઈ વિઘન કાંઈ કરી શકતું નથી, એનો નાશ જ નથી થતો. કારણ કે આ ધર્મ નિષ્કામ છે, તે નિર્ગુણ હોવાથી સ્વયં મેં જ તેને સર્વોત્તમ નિશ્ચિત કર્યો છે. મેં જ એને એવી રીતે નક્કી કરેલો છે, મારો એ ઠરાવ છે. હવે એ ઠરાવને બદલનાર કોઈ પેદા થયો છે? ભગવાને જ આવું નક્કી કર્યું છે કે આવો જે નિષ્કામ ભક્ત છે એ સર્વોત્તમ હોવો જોઈએ, રહેવો જોઈએ, એમાં કોઈ વિઘન નડવું ન જોઈએ. બસ ભગવાનના સંકલ્પને, ઈચ્છાને કોણ દીકરો તોડી શકે? કાળકર્મ માયા કે કોઈમાં એ તાકાત જ નથી. હેંગ મેં જ એમ નક્કી કર્યું, પછી થઈ ગયું ને. હવે આપણે એને અર્થે જીવવું છે કે આપણે અર્થે જ, વાત આટલી છે. અનાશીષો નિષ્કામસ્ય, અનાશીષનો અર્થ થાય નિષ્કામ. નિષ્કામ એવા મદ્ધર્મસ્ય ઉપક્રમે સતી, મારા ભાગવત ધર્મનો એક વાર આરંભ થઈ ગયા પછી દેશ કાળાદિકના વિપરીતપણાથી પણ દેશકાલ સ્વભાવાદી કૃત વૈગુણ્યાદિભી. સતાનંદ સ્વામી આની બહુ ટીકા કરે છે. જો આ બધી પણ અન્વપી એટલે કે ઈષદપી એટલે કે થોડોય નાશો નાસ્ત્યેવ, નાશ થતો નથી, જે કે થોડોય નાશ થતો નથી આ એકાંતિક નિષ્કામ ધર્મનો. યતઃ મયા એવ નિર્ગુણત્વાત અયમ ધર્મ સમ્યક સર્વોત્તમ ઇતિ વ્યવસિતઃ, અર્થાત નિશ્ચિતઃ ઇતિ તદર્થઃ. કારણ કે આ ધર્મ નિષ્કામ છે, તે નિર્ગુણ હોવાથી સ્વયં મેં જ તેને સર્વોત્તમ સાબિત કર્યો છે, નક્કી કર્યો છે, થાપ્યો છે, કોઈ એને ન કાંઈ કરી શકે. ભાઈ આવો, આ ભાગવત ધર્મનો, નિર્ગુણ ધર્મનો મહિમા છે, એટલે કે ભગવાનના સંબંધનો આવો મહિમા છે. સંબંધ એટલે ભગવાનની ખુશી માટે, એના આનંદ માટે બધું કરવાનું, આપણને ભૂલી જવાના. વારે વારે આ હું કહેતો રહીશ. વચનામૃત ગરુડા અંતના 21 શ્રી હરિ એવું કહે છે, એ ધર્મ તો બે પ્રકારનો છે. આપ જાણો છો, બધા વચનામૃતના અભ્યાસી છો, ત્યાં પ્રશ્ન ઉઠ્યો હતો કે ભગવાન ધર્મ સ્થાપવા ધરતી ઉપર આવે છે, ભક્તિ સ્થાપવા નહીં, અને ભક્તિથી ભગવાન મળે છે અને ધર્મથી તો 14 ભુવન 12 ગતિ થતી નથી. તો ભક્તિ જેવું ધર્મમાં દેવત્વ દેખાતો નથી, ને ભગવાન આવે છે ધર્મ સ્થાપવા, તો હું સમજું? ત્યારે કોઈથી ઉત્તર થયો નહીં. મહારાજ હંસ્યા બોલ, પછી મહારાજ બોલ્યા, એ ધર્મ તો બે પ્રકારનો છે, એક નિવૃત્તિ ધર્મ છે ને બીજો પ્રવૃત્તિ ધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે. આ સંબંધ શબ્દ આવ્યો, ને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ કહેતા, ભગવાનના આનંદ ખાતર જે કંઈ કરવામાં આવે, તે બધી ક્રિયાઓ, નિયમો, ધર્મો ભગવાનના સંબંધવાળા કહેવાય. એ જે ધર્મ છે તે તો નારદ સનકાદિક સુખજી ધૂ પ્રહલાદ અમરીશ એ આદિક જે ભક્તજન તેનો છે, અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે, તથા એકાંતિક ધર્મ કહે છે. સાંભળજો, ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ ને તે ધર્મને ભક્તિ તો બે નથી, માટે ધર્મને જ એ ધર્મને ભક્તિ પણ કહે છે. અને ભગવાનને અર્થે કરવું તે ભક્તિ કહેવાય, કરવું અને ભક્તિ નહીતર તો ભગવાનમાં અતિ સ્નેહ એને ભક્તિ કીધી. પણ ભગવાનને અર્થે કરવું તે ભક્તિ કહેવાય, કહેતા ભાગવત ધર્મ કહેવાય, એકાંતિક ધર્મ કહેવાય, નિર્ગુણ ધર્મ કહેવાય, દિવ્ય અલૌકિક ધર્મ કહેવાય, જે નામ દેવા હોય દેવાય. એક જ છે ભાઈ એ ધર્મ ને ભક્તિ. અને જે ધર્મ સ્થાપવાને અર્થે સાંભળજો, અને જે ધર્મ સ્થાપવાને અર્થે ભગવાન અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે, એ જ ધર્મના સ્થાપનને અર્થે. તમે જે ધર્મ માનો છો ને એ નહીં, અને જે કેવળ વર્ણાશ્રમમાં ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. કેટલા અતિશય ગૌણ છે વર્ણાશ્રમમાં ધર્મ. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. હવે ખુદ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન વર્ણાશ્રમના ધર્મને ભાગવત ધર્મ કરતા અતિશય શબ્દ મારે છે, અતિશય ગૌણ છે. તો આપણા માથામાં જોજો તમે કયા ધર્મની મહત્તા બિરાજ્યા કરે છે, એ હરખું જોવો જ ખબર પડે, વર્ણાશ્રમ ધર્મની કે ભાગવત ધર્મની. ક્રિયા કાન સોળે બોળે બીજું ત્રીજું નાચ જાત વગેરે વધારે માથામાં રહે છે, એટલો ભાગવત ધર્મનો મહિમા આપણને થાય નહીં જેટલો વર્ણાશ્રમનો હોય એટલો. એ બધું એમ જ છે. હે કે ભાગવત ધર્મ થકી વર્ણાશ્રમ ધર્મ તો અતિશય ગૌણ છે, અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. અને વર્ણાશ્રમ ધર્મે કરીને શું થાય, વધીને સ્વર્ગ સત્ય લોક સુધી જાય, બ્રહ્માંડ બહાર નીકળે જ નહીં જીવ. અને ભાગવત ધર્મે કરીને ભક્તિએ કરીને તો જીવ ભગવાન સુધી વ્યો જાય. માટે ભાગવત ધર્મ ને ભક્તિ તેનું તો એક સરખું ગૌરવ છે, કેમ જે એ બે એક જ છે, અને પ્રાપ્તિ પણ એક સરખી જ છે. એવી રીતે ભક્તિની અને ધર્મની સરખી મોટાઈ છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દુબળા છે. આ ફરી નહીં જો ત્યાં ગૌણ કીધું, અતિશય ગૌણ ન્યાય પદ શબ્દ મૂક્યો, અતિશય દુબળા છે ને તેનું ફળ પણ નાશવંત છે. આ વાત ન જાણી હોય ને તો ક્યાં વજન વધારે દેવાય ને ક્યાં ઓછું દેવાય એની મરતા સુધી ખબર ન પડે. મરતા સુધી એવા તો બહુ છે માણસો કે જેને ખબર જ નથી પડતી ક્યાં વજન દેવાય ને ક્યાં ન દેવાય. ભગવાને ક્યાં વજન દીધું? ભાગવત ધર્મ ને ભક્તિ ઉપર. વર્ણાશ્રમ ધર્મ ને અતિશય ગૌણ અતિશય દુબળા એમ કહી નાખ્યું. મહારાજ કહે છે, ખાંભળો, અમારો પણ મત એ છે જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથી હેત કરીએ તો પણ થતું નથી. કોઈને અરે નહીં, ભગવાનને ભગવાનના એકાંતિક ભક્ત ભાગવત ભક્તો સાથે જ અમને હેત થાય છે. અને અમને એમ જણાય છે જે જડભરત સુખદેવ દત્તાત્રેય ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે, ત્યાગીઓ. માટે અમને પણ વન પર્વત ને જંગલ એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ ત્યાગી સ્વભાવ છે. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામ રહીએ છીએ. કોને અર્થે? ભગવાને ભગવાનના, આપણે ભગવાને ભગવાનના ભક્તના આનંદ ખાતર એની ખુશીને માટે કેટલું કર્યું, આપણા સ્વાર્થે બધું કરીએ છીએ, તપને જપને વ્રતને. મહારાજ કે અમે એને અર્થે લાખો માણાના ભીડાને ખમીએ છીએ, સહન કરીએ છીએ, અને તો પણ અમારે જેવું વનમાં રહીએ અને નિર્બંધ રહેવાય એવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે, જોજો, અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા. બોલો, કોઈ આ કુંડળમાં ભગવાનને ભગવાનના ભક્તને અર્થે રહેતા હોય અને કોઈ પોતાના કલ્યાણના સ્વાર્થે રહેતા હોય એમાં બેમાં ફેર ન હોય? અને જે ભગવાનને ભગવાનના સંતને આનંદ આપવા રહ્યા હોય એને ભાગવત ભક્ત કહેવાય, નિર્ગુણ ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, આત્મનિવેદી ભક્ત કહેવાય. અને પોતાના મોક્ષ હારું, કલ્યાણ હારું, પોતાના સુખ સુખ હારું રહ્યો હોય એની ગણના એમાં ન થાય, એ સારું કહેવાય. ધીમે ધીમે આગળ વધશે, ફેર છે એટલો જે તમારી આગળ ચોખ્ખો કીધો. અમે અમારા સ્વાર્થે કહે છે અહીંયા બધાને ભીડામ નથી રહેતા. મહારાજ કે અમે તો ભક્તને અર્થે માણસના ભીડામ રહીએ છીએ. અને આ ભગવાનને ભગવાનના ભક્તને અર્થે એમના સુખને ખાતર જે ભીડામાં રહેતા હોય એને કોઈ દી ફરિયાદ ન હોય. કોઈ દીએ ડખો ન કરે કોઈ યારે. કેમ જે જેને અર્થે જેના સુખને અર્થે એ રહેતો હોય એની હારે ડખો શા હારો કરે, મોળું ગોદડું આવે કે મોળું ઓછું આવે. જે પોતાના હાથ રહ્યો હોય એ ડખો કર્યા કરે, મને આમ નહીં, મને ઉતારો નહીં, મને ગોદડું નહીં, મને આમ થયું, મને તેમ થયું, મને ખાવામાં આમ ને કાચી રોટલી ને શાક તીખું એટલે કોના હારું આવી રહ્યો તું? ડખાળા બધા એવા, ડખા વગીને બધા નિર્ગુણ, ડખાળા બધા સગુણ. હે, અમે ભક્તોને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ, અને ભગવાનના ભક્તને અર્થે, સાંભળજો, ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. એને માટે છે તો એ નિવૃત્તિ, પોતાના માટે કાંઈ કરવું પડે તો ભી પડે, પણ ભગવાનને સંતને અર્થે ભક્તને અર્થે કરવું પડે તો ઉત્સાહ વધે અને એને તો નિવૃત્તિ કહે છે. કોઈ દી એવું ન બોલે મરી ગયા બધું કરી કરીને હું આમાં મને આવે, બોલે જ નહીં કોઈ દી. એમ જે કર્યું તો ક્યારે કહેવાય? પોતાના માટે કર્યું હોય તો. ભગવાનને ભગવાનના સંત ભક્તના અર્થે કર્યું એ તો નિવૃત્તિ છે, એ જ નિવૃત્તિ. એને કર્યું કેમ કહેવાય? હે, અમે નિવૃત્તિ જાણીએ. અતએવ સ્વામિનારાયણ, અને અતએવ સ્વામિનારાયણ ભગવતા તે ભક્તા નિર્ગુણા ઇતિ પ્રોક્તા. માટે સ્વામિનારાયણ ભગવાનને પ્રોક્તાસ તે નિર્ગુણા, એમાં તે છે ને, તે ભક્તા નિર્ગુણા ઇતિ પ્રોક્તા, તે ભક્તો નિર્ગુણ છે એમ કહ્યું છે. હવે અહીંયા તે શબ્દ જે શ્લોકમાં છે, પ્રોક્તાસ તે નિર્ગુણા ભક્તા, તે ઇતિ ઉપલક્ષણમ, હવે તેનું ઉપલક્ષણ કરે છે. ઉપલક્ષણ એમાં એને કહેવાય કે જે અર્થમાં શ્લોકમાં લખ્યું હોય તે સિવાયનો એક એમાં અર્થ ભેળવવો, એનું નામ ઉપલક્ષણ. ઉપલક્ષણમાં શું ભેળવું? તો કે તદીય ભક્તિ જ્ઞાનાદિના મોપી, એ ભક્ત જ નિર્ગુણ થાય, એની ક્રિયા જ નિર્ગુણ થાય એટલું નહીં, તો કે એ ભક્તની ભક્તિ, એ ભક્તની સમજણ, જ્ઞાન વગેરે બધું જ નિર્ગુણ થાય. લો, ભક્તેર નિર્ગુણત્વમ ઉક્તમ, તૃતીય સ્કંધે. હવે આ વાતને સાબિત કરવા પાછા શતાનંદ સ્વામી ભાગવતમાં તૃતીય સ્કંધમાં 29મા અધ્યાયમાં આવ્યા પ્રમાણ લેવા. આત્મનિધિ ભક્તની ભક્તિ નિર્ગુણ છે તે તૃતીય સ્કંદમાં કહ્યું છે, સાંભળો. જેમ ગંગાનો પ્રવાહ અસ્ખલિતપણે સમુદ્ર તરફ વહે છે, તેમ મારા ગુણોને સાંભળવા માત્રથી મનની ગતિ તેલની ધારાની જેમ અવિચ્છિન્ન રૂપમાં કટથી આવીને સર્વાંતર્યામી એવા મારા સ્વરૂપમાં સ્થિર થાય છે. આવી રીતે મારા સ્વરૂપમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો તે નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ છે. જો નિર્ગુણ અસ્ય ઉદાહૃતમ, આવી રીતે જે મારો સંબંધ થવો, મારી હારે જોડાઈ જવું, મારા માટે જીવવું, એવો જે પ્રેમ છે, ભક્તિ છે, એ જ નિર્ગુણ છે. એટલે કે તે શબ્દથી ઉપલક્ષણ કર્યું કે એવા ભક્તની ભક્તિ જ્ઞાન વગેરે નિર્ગુણ થઈ જાય છે એનું આ ભાગવતમાં પ્રમાણ છે. એમ કરીને મૂક્યું કે હા ભાઈ, એ ભક્તની ખાલી ક્રિયાઓ નિર્ગુણ થાય છે એવું નહીં, એની સમજણ, એનો પ્રેમ, એની શ્રદ્ધા બધું નિર્ગુણ થઈ જાય. લો, થાય કે ન થાય? ગોપીઓ શણગાર સજતી હતી. ગોપીઓને જુઓ તો તમને કોઈને વૈરાગણ બાઈ ન લાગે. એ ભાભડ ભૂતળા જેવી મેલી ઘેલી ગમે તેવી નહોતી રહેતી. હું આમાં લુગડા બુગડા હારા પહેરીને કામ છે એવું નહીં, કમ્પ્લેટ. એ શણગાર સજતી, ઘરાણા પહેરતી, મેકઅપ કરતી, પણ દિલમાં એક ભાવ હતો, કનૈયાને ગમે ને એવી સરસ આંખે આંજુ, કાનો જોઈને ખુશ થઈ જાય. આ થઈ ગયો ભાગવત ધર્મ. બોલો, એ ભક્તિ થઈ ગઈ. એના માટે એ શણગાર સજતી, એની દરેક ક્રિયા લાલાને સુખ થાય એને માટે હતી. બોલો, એ વલોણું કરે, દહીં મેળવે, ગાયું દોવે, પાણી ભરવા જાય, બધામાં ભગવાન હોય એને, જાણે બધું ભગવાન માટે જ કરે છે. દહીં વલાવતી હોય, માખણ કાઢતી હોય, પણ મનમાં એમ જ હોય કાનો આવે ને તો માખણ ખાય, કાનાને મજા આવે. થઈ ગઈ ભક્તિ, થઈ ગઈ એની ક્રિયા દહીં વલોવાની ભાગવત ધર્મ, થઈ ગઈ ગોપીઓ નિર્ગુણ, થઈ ગઈ કે નહીં? ભગવાન માટે કરે છે માટે બધું નિર્ગુણ થાય. અને આપણે મોટે ભાગ્ય મારા બેટાનું બધું પોતા સારું જ હોય છે. એટલે ભગવાન સાધન અને આપણે પોતે આપણું જે કાંઈ હોય તે સુખ આદિ મોક્ષ આદિ સાધ્ય કલ્યાણ સાધ્ય ભગવાન સાધન. સમજ્યા જ નથી આટલા વર હોય ગયા પણ આ શ્લોક સમજ્યા હતા છે ને ઊંડો. એટલે મેં પ્રારંભમાં કીધું હતું કે થોડું ધ્યાન દેવું પડે એવું છે. સમજાય તો જાહે પણ વર્તવામાં ભી પડી જાય એવો છે. ગોપીઓ જેવા ભક્ત દાદા ખાચર હતા, મોટીબન લાડુબાઈ એવા હતા. એની બધી ક્રિયા મહારાજને સંતોને આનંદ થાય એના માટે હતી. આ કુંડળ ગામના રાયબામાં એ ડોશમાં એવા હતા, રામાનંદ સ્વામીની શિષ્યા, કારિયાણીના માચા ખાચરની બેન, પરણી નાઈ આવ્યા મોકા પટગીરને ઘરે એવા. મહારાજ એકવાર અહીંયા આવ્યા હતા. મહારાજને કે આવા હુકાઈ કેમ ગયા, આ રહ્યો માર ત્યાં આવા હુકલા નહીં હારા લાગતા. હા, તો મહારાજને 2 મહિના રોક્યા. કેટલા? 2 મહિના દહીં માખણ દૂધ ખવારે, દહીંની તર કાઢીને અંદર હાકર ભેળવે, કાજુ બદામ મસાલા ખવારી અને મહારાજને ઝાડા કર્યા ડોશીમાંએ. બોલો, આ કામ ડોશીમાંએ અહીં કરેલું. મહારાજને વઢીને સંતોના રસકસના નિયમ છોડાવ્યા કે આ સાધુને જમાડો અને શું મેળવવાનું બાકી છે, તમે નકામાને હુકવી મારો. બિચારા રાયદાંદળા થયા. આ સાધુને હારું તો બધું ધરતીમાંથે થાય છે, તમે આને જમાડવાનું બેન કર્યું એમાં કાળ પડ્યો કે વાહે વાહે, અમે ભૂખે મરશું. અને મહારાજને કે આવી હું જટાફટા રાખી છે, કાઢી નાખો આ બધું, હારો વેશ ધારણ કરો. પણ બધું મહારાજના માટે, સંતોન માટે. સંતોન લાડુ જ માંડ્યા. તે સંપૂર્ણ નિષ્કામ ભક્તિ હતી, એમાં પોતાનો કાંઈ સ્વાર્થ નહોતો. માટે ડોશી ભાગવત ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, આત્મનિવેદી ભક્ત કહેવાય, નિર્ગુણ ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય. કેમ જે એનું બધું ભગવાનને સંતોને સુખ થાય એના માટે હતું. હવે આપણે આપણને ભૂલતા જ નથી, આપણો સ્વાર્થ, આપણું સુખ, આપણી મુક્તિ. આ લોકનું તું આવું લાવતો જ નથી વચ્ચે. આ લોકની જે માંગણીઓ છે ને લાવતો જ નથી. હું તો ધામ માગો છો ને એને સકામ કહું છું. મોક્ષ ઈચ્છો છો ને એ સકામપણું છે, એ માઇક ભાવ છે. તો આ તો બધું હોય જ ને. મારા છોકરાના આશીર્વાદ દો ને, મારા ધંધામાં મારું તબિયત સારી નથી ને, મારે બા માંદા, એ જ બધું અહીં આવતું જ નથી. જય સ્વામિનારાયણ. સંભારવાનું ને એ કચરું. આગે બઢો. એકવાર મહારાજ કુંડળ પધાર્યા ને મહારાજને કોઈકે કીધું છે કે રાયબાઈમાં એ હરિભગતનો બધાનો બહુ પક્ષ રાખ્યો. એમાં એ કારિયાણીવાળા માચા ખાચરનો ભગત જાણીને બહુ પક્ષ રાખ્યો હતો, ભાઈ જાણીને નહીં. તે ડોશીમાં ઉપર મહારાજ બહુ રાજી થયેલા અને કુંડળ આવ્યા અને રાયબામાને કહ્યું કે અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ, તમે બહુ હરિભગતનો પક્ષ રાખ્યો અને સેવા કરીને નિષ્કામ ભાવે, માટે વરદાન માગો, જે માગો તે આપો. ત્યારે રાયબામાં કહે, હે મહારાજ આપશો ને? તો હા હા. તો કે એક એ માગું છું, તમારે આજથી 2 ટાણા જમવું. તેથી મહારાજ 1 ટાણા કરતા છે. મૂકો આ બધું અમારા કલ્યાણ હારું કે તમારા સુખારું? તમારા સુખારું. આજથી 2 ટાણા જમવું. આપણને કોઈ એમ કે તમારે 2 ટાણા જમવું, પણ જાજુ જીવો તો અમારું કલ્યાણ કરો ને. એટલે મૂળ તો સ્વાર્થ. હે મહારાજ, તમારે આજથી 2 ટાણા જમવું ને આજથી એકાદશીનું વ્રત ન કરવું, તમારે લાડવા વાડવા ખાઈ લેવા. ને મારા આજથી હવે તમારે ક્યારેય ઠંડા પાણીએ નાહવું નહીં, શિયાળામાં ઉનાળામાં ધુબાકા દો. આ બધા વરદાન મને આપો. ત્યારે મહારાજ કે, એમાં આમાં તો તમે બધું મારા માટે માગ્યું, તમારું તો કાંઈ આવ્યું જ નહીં, આવું ન હાલે, કાંઈક તમારા માટે માગો. ત્યારે ડોશીમાં કહેવા, તમે કહો છો તો એવું કરો, મારો દેહ પડે ને ત્યારે મને તમારી ચરણની સેવામાં રાખજો. એમાં પાછી તમારી સેવામાં પોતાનો ન્યાય ન આવ્યો. ત્યારે મહારાજે બહુ રાજી થઈને રાયબા માને બધા વર આપ્યા. પછી રાયબા માએ મોતિયા જલેબી હાટા એ આદિ પકવાનની રસોઈ કરાવી ને મહારાજ તથા સંતની દરબારમાં પંક્તિ કરાવીને જમાડ્યા. માટે એમની પણ નિર્ગુણ ભક્તિ હતી. એવા જે કોઈ આ બ્રહ્માંડમાં હોય કે બીજા બ્રહ્માંડમાં હોય એ બધા નિર્ગુણ ભગત કહેવાય. સાંભળ્યો? આપણા સત્સંગમાં ઘણા હરિભક્તો ભાઈઓ બાઈઓ એવી માળા કરે કે સંતોને સુખી રાખજો. અમે વિદેશ જઈએ ને તો બધા માળા કરે, દંડવટ કરે કે સંતો પરદેશથી આવે ત્યાં સુધી તેની હારી રહેજો મહારાજ, એમને કોઈ વિઘ્ન ન થવા દેશો. આ નિષ્કામ ભક્તિ. બોલો, સંતોને ઉપવાસ ન કરવા પડે, એને કંઈ ઉપવાસ ન પડે, એ વાત છે. કેવું સમર્પણ, કેવો પ્રેમ, કેવી નિષ્ઠા, કેવી ભક્તિ, કે એમાં એ પોતાને ભૂલી ગયા. એને કહેવાય નિર્ગુણ ભક્તની, એની ક્રિયા બધી નિર્ગુણ કહેવાય. ભાઈ, ગમે એવો ધ્યાન ભજન કે ક્રિયાકાંડ કે ધર્મ નિયમ પાળતો હોય પણ જો પોતાને અર્થે હોય ને તો એનો આમાં ક્લાસ જ નથી. ઉડી ગયો ફોઈતરેની જેમ. આય ભલે ને મહા મોટો એકાંતિક કે જ્ઞાની બહુ જ સારો ભગત ગણાતો હોય સત્સંગમાં, પણ આ શ્લોકમાં એની ચાંચ જ ન ખૂટે, આમાંથી આવે જ નહીં. વાલા ભક્તો, આ આખી વાત આ શ્લોકમાં જે આર્દ છે, મહારાજને જે કહેવું છે તે વચનામૃત મધ્યના 11માં ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું છે. એમ કહું તો પણ ચાલશે કે શિક્ષાપત્રીના 59માં શ્લોકનો વિસ્તાર એટલે કે મધ્યનું 11મું વચનામૃત તો આપણે અહીં વાંચવું પડશે. બોલો, વાંચું? વાંચીએ તો સારું. કેમ જે આ 59માં શ્લોકનો સંપૂર્ણ ઉઘાડ મહારાજે આમાં દર્શાવ્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેટલા ગ્રંથ છે, જેટલા બધા તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ છે તે એ ગ્રંથોને ધર્મ અર્થ અને કામ પર જાણે છે, મોક્ષની વાતમાંથી છટક્યા. એટલું જ અમે પકડાય એને, ધર્મ અર્થ અને કામ પૂરા થાય બસ. પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થ અને કામ તેને જ અર્થે યજ્ઞ કરે, વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક એટલે આ લોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે. સાંભળજો, કેમજે એની ભક્તિ નિર્ગુણ ન થઈ, કર્યું બધું સગુણ ને સગુણ રહ્યું, માટે ફળ નાશવંત મળ્યું. મળ્યું ખરું સ્વર્ગ બ્રહ્મલોક મૃત્યુલોક, પણ પાછા પડ્યા, ફળનો નાશ થઈ ગયો. ને નરક ચોરાશીમાં જાય પાછા, કારણ કે લક્ષ ચોરાશીમાં ચડી ગયા એટલે કાંઈ ઠેકાણું ન રહે કેવું પછી જીવન થાય ને શું થાય. માટે જે જીવ ધર્મ અર્થ ને કામને વિશે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે, સારું કામો પુણ્ય યજ્ઞ વ્રત વગેરે જે જે કરે છે, તે સર્વે કાં તો સાત્વિકી થાય કે રાજથી થાય ને તામસી થાય ને તે કર્મનું ફળ જો સાત્વિકી હોય તો સ્વર્ગ મળે, રાજસી હોય તો મૃત્યુલોકમાં જન્મ મળે ને તામસી હોય તો પાતાળ, એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતી જે ભગવાનનું ધામ તેને પામે નહીં. અને જ્યારે મોક્ષ ન થાય યથા ભગવાન ન મળે ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં, કોઈ દી ન મટે. અને જો ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા, પોતાને આમ મળે, મને આમ મળે એવી જે ફળની ઈચ્છા છે ને, બધું ભગવાનને મળો ભગવાનને મળો એમ રાખવાને બદલે મને મળો મને મળો, એ ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે, આવી ગયું, ભગવાનની ખુશી માટે કરે પોતાને ભૂલીને, તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. કહેતા ભગવાનને પમાડનારા થાય છે એના એક કર્મ. જોયું મેં આગળ કીધું ને કે ભગવાનને આનંદ માટે વહેલો ઉઠે તો એ ક્રિયા ભગવાન પમાડનારી થાય, અને પોતાના કોઈ મતલબથી વહેલો ઉઠે તો એ ક્રિયા એને ભગવાન પમાડનારી ન થાય, ક્રિયા એની એ. બધા જ નિયમો ગ્રંથોમાં લખેલા છે એના એ જ હોય. ભાવના બદલે એટલે ભાગવત ધર્મ કહેવાય, અને ભાવના બદલે એટલે વર્ણાશ્રમ ખાલી કર્મ ધર્મ ગણાય. આટલું ભાવનામ છે. પ્રસન્નતાને અર્થ એટલે ભાવ જ આવી ગયો ને કે ભગવાન તમે રાજી થાઓ તમારા માટે, તો એના એ શુભ કર્મ ભક્તિરૂપ થઈ જાય અને ભગવાન પમાડે. ત્યાં ભાગવતજીનો શ્લોક છે, યામયો એન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવમ દૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ ત એવાત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે. આનું ગુજરાતી વાંચું છું. જે ઘી વગેરે પદાર્થો માણસોને રોગ કરનારા છે, પરંતુ તેના તે જ પદાર્થોને જો કંઈક ઔષધિ ભસ્માદિક ભેળવીને દવાના રૂપમાં લેવામાં આવે તો રોગ મટાડનારા થાય છે. હે, એનું એ ઘી જે રોગ કરે છે તે અંદર કંઈક ભસ્મ નાખીને ખાવ તો રોગ મટાડે છે. તેમજ આ એપો દાખલો હવે સિદ્ધાંત કહે છે, તેમજ ક્રિયાકાંડ માત્ર નિયમ ધર્મ બધું જે કાંઈ કર્મ કહેવાય તે જન્મ મરણના હેતુ છે. કેમ જે બધાનું ફળ મળે, ફળ મળે ભોગવવું પડે, ભોગવવું પડે એટલે જન્મ લેવો પડે, જન્મ થાય એટલે મરણ થાય, એટલે બધી ક્રિયા માત્ર જન્મ મરણના હેતુ છે. જેમ ઘી રોગના હેતુ છે એમ, પણ જો ઘીમાં જેમ ભસ્મ ભેળવે ને એ રોગ મટાડે એમ એના એ કર્મકાંડ ક્રિયા માત્રમાં જો પરબ્રહ્મની પ્રસન્નતા ભેળવે, કહેતા હે પ્રભુ આ હું કરું છું એનાથી તમને આનંદ થાય, તમે ખુશ થાઓ, એને માટે જ આ કર્મ કરું છું એમ સમજીને તે કર્મ કરવામાં આવે તો મોક્ષ કરનારા થાય, એ કર્મ કહેતા ભગવાન પમાડનારા થાય, એનું ફળ ભગવાન મળે. એના એ કર્મ બોલો, એનું એ ઘી એમ, એના એ કર્મ ભગવાનને અર્થે એની ખુશી માટે કરીએ તો ભગવાન પમાડનારા થાય, અને પોતાનો કોઈક મતલબ રાખીને કરીએ ને તો લક ચોરાશી થાય. હારું એ તમારું કરવાનું છે જ, બધું પાળવાનું તો છે જ, વહેલા ઉઠવાનું છે, પૂજાપાઠ કરવાના છે, નિયમ ધર્મ ધર્માદો આ તે જે કાંઈ કરીએ કરવાનું જ છે, પણ કોને માટે કરીએ છીએ અહીંયા અહીંયા પોઈન્ટ છે. આખો દુઃખથી નસાઈ છે. ભગવાનના આંદન ખાતર કરીએ છીએ, એની ખુશી માટે કરીએ છીએ, આપણે એના ઉપયોગ માટે જીવીએ છીએ કે આપણો કાંઈક આપણને મતલબ છે, આપણે આપણને સંભાળી રાખીએ છીએ, મારું હું આમાં મને હું મળે એવી કાંઈ બધી સ્વાર્થ બુદ્ધિ રાખીને સત્સંગ ભગવાન સાથેનો વ્યવહાર આપણે કરીએ છીએ કે આત્મનિવેદી ખરેખર થઈ ગયા છીએ ભગવાન માટે જ, બસ આપણું કાંઈ નહીં. એટલું સમજવાનું છે આ શ્લોકમાંથી. વાલા ભક્તો, શ્રીજી મહારાજ આગળ કહે છે આના 11મા વચનામૃતમાં કે એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે તે શુદ્ધિ અટપટી છે. જોયું, જેને ભગવાન આમ શુદ્ધિ અટપટી કહે તેવી જ હોય, તે જો પૂરી સમજાણી ન હોય તો તકલીફ શું થાય એ કહે છે. હવે આ વાત કરીને મહારાજ, તમે લોકો ભગવાનને અર્થે ક્રિયા કરો કે ન કરો એની ઉપર બહુ ધ્યાન નથી દેતા, પણ જે કોક કરતા હોય ને એને સમજો એના ઉપર વધારે વજન આપે છે. મહારાજ કે આ વાત જો ન સમજાણી હોય ભગવાનના એકાંતિક ભાગવત સંતો ભક્તોની નિર્ગુણ ક્રિયાને તો વાતે વાતે એનો અવગુણ આવે. તે વાત જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્તો હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો જ દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તોનો અવગુણ આવે, એનો અવગુણ લે, તેને કરીને અવગુણો લેનારો નારકી થાય છે. શું થાય છે? અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. ભગવાનના ભક્ત ભગવાનના આનંદ ખાતર ક્રિયા કરે છે, અને વિમુખ બધા પોતાના આનંદ ખાતર ક્રિયા કરે છે. ફેર છે કે નહીં? આપણે ભક્ત કે વિમુખ? ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ? જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાના, શું શબ્દ આવ્યો? પોતાના, જો આજ મરી ગયા, અહીંયા જ મરી ગયા, પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાનો અર્થે કરે છે. અંધકરણને આનંદ ખાતર, અહમના પોષણ ખાતર, હવને વાલો થવાને મહાન થવાને, હવના મગજમાં પોતાનો મહિમા ભરવા, પોતાના અર્થે કરે છે. ને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે, તેના આનંદ ખાતર, તેની ખુશી ખાતર, એમને મહાન બનાવવા. લ્યો હવે કહો, આપણે ભગત થયા છે. માટે હરિજનની જે સર્વ ક્રિયા તે તો ભક્તિ રૂપ છે, નિર્ગુણ છે, એને લઈને ભગત નિર્ગુણ કયા છે એ હેતુથી. આવી વાત ઠેકાણે સમજતા જાય છે ને, સમજાય જાય, બધું સમજાય જાય. હવે જો હવે 5 પેજ રહ્યા છે, હંઘેળા ઉતાર જાય, પણ વર્તનમાં આવતા વર્ષો હું જન્મ વયા જાય એવું છે. સમજાય તો જાહે. હરિજનની સર્વક્રિયા ભક્તિરૂપ છે, અને જે ભક્તિ છે તે તો નિષ્કર્મ જે જ્ઞાન તે રૂપ છે, નિષ્કામ જ્ઞાન રૂપ. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નિષ્કર્મ રૂપ જ છે. શું થાય પંડિત, નિષ્કર્મ રૂપ બાપો તો આ અમુક શબ્દો અઘરા બહુ હોય, આપણને આવડે નહીં, આવા પંડિતનો ટેકો જોઈ બોલો તો.
જે કરવાથી આપણને કોઈ પણ પ્રકારનું કર્મ ન લાગે એવા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ
કર્મ, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કર્મ, એ ભક્તિ. માટે ભગવાનની આજ્ઞા એ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 11મું છે. કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. આપણે આ અવગુણ લેવાનું પાપ ન કરીએ ને એને માટે 11મું વચનાવત કહ્યું છે. માટે કંઈ છેલ્લે સાર એટલો કીધો કે ભલા છે ને કોઈ ભગવાનના ભક્તની ક્રિયા એનો વ્યવહાર બીજાના જેવો જોઈને ક્યારેય અભાવ ઉગુણ લેશો નહીં. કેમ, જે બીજા જે જે કરે છે તે ભગવાનની ખુશી માટે નથી કરતા, આ ભગવાન માટે કરે છે, સંતો ભક્તો માટે કરે છે. બધું ભગવાનના ભક્તો સંતો રાત દિવસ દોડાદોડી બધું કામ કરતા હોય, સેવા કરતા હોય, તો કોકને એમ થાય કે હું પણ હેઠા બેહીને ધ્યાન ભજન કરતા નથી ને હડિયા પાટી કરો છો બોલો. પણ આખી વાત સમજો, એ કોના સારું કરે છે? હે, ગોપાલ સ્વામી, નિષ્કવાન સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સંતો ગ્રંથો કરતા હતા, કાવ્ય લખતા હતા, કીર્તનો બનાવતા હતા, તે કોના હારું કરતા હતા? પોતાનું નામ હેઠે નામાચરણમાં આવે છે લી પંક્તિ, એટલે એ ભગવાન માટે કરતા. માટે એ બધા કેવા થયા? નિર્ગુણ. અને જે બીજા જગતના માણસો છે, પંડિતો છે, એ પણ કંઈક લખે, લેખ કંઈક પાદ બનાવે, કીર્તન બનાવે, દોહો બનાવે, શેર બનાવે, એમાં તેને ભાવ એવો હોય, અમારું નામ આવે, બધા મને જાણે કે અમે કેવું કીર્તન લખ્યું, કેવો મેં આ દોહરો લખ્યો, કેવું લેખ લખ્યો, કેવું મેં ધાડી મારી, એના માટે બોલતા હોય તો બેમાં ફેર કે નહીં? લાખો ગાડાનો ફેર કે નહીં? તમને અહીંયા અમે એમ કહીએ ચાલો મંતવ્ય બોલો, તો કોક ભક્ત અમે કીધું એટલે બોલે, અને કોક આમાં મને હું આવીશ એમ ભાવના રાખીને બોલે, બેમાં ફેર નહીં? દેશ વિદેશમાં મારો ફોટો ને વિડીયો જશે એવી માલિકર ભાવના થઈ ગઈ એટલે એ માઇક ભગત થઈ ગયો તરત જ. ગમે એવો એકાંતિક ને મોટો ગણાતો હોય, સાધુ ગરીબ ભગત, પણ એનો નંબર ક્યાં ગયો? માઇકમાં. કેમ છે? એ તો પોતાને ઉપસાવવા બોલ્યો, હારો થવા, આમ આવવા, મરી ગયો છે ઝીણી વાત, અને માથામાં વાગે એવી ને દરવાત આ છે. હવે ન સમજાણું, હજી નથી સમજાણું, હે, હજી થોડુંક સમજાણું તો વધારે સમજો. સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી રાધાવાડી લઈને નકરી ખેડ જ કરતા, બળદ આંકતા, હળ આંકતા, નીંદતા, હાવ ખેડૂ ની જેમ ત્યાં રહેતા, પણ એ કોના સારું કરતા? મહારાજ ને સંતો સારું. તો કેવી થઈ એની ક્રિયા? નિર્ગુણ. અને એ કેવા થયા? તો આ જગતમાં બધા ખેતી કરી નિર્ગુણ. કેમ? એ વાત છે, વાત એ છે, સમજવાનું એ છે. હજી નહીં સમજાતું? અરે અમારા ભાભાઓ ગૌશાળામાં ઘણા સાણ વાસીદા કરે છે, એને ઘરે ગાયું ભેંસું છે હો, પણ ત્યાંનું મૂકીને આ સાણ વાસીદા કરે છે, આને નિર્ગુણ ભક્તિ કહેવાય. કોનારું કરે છે ભાઈ? ભગવાન હરુ સંતો. અરે કેટલાક બાબા સીજીવાડીમાં કામ કરે, કેટલાક દરબાર ગઢમાં, કેટલાક રહોડામાં વાસણ ઉડકે. એ ભાઈ કોણ હારું? ભગવાનને સંતોના આનંદ હાથો કરતા હોય તો તે નિર્ગુણ ભક્ત કહેવાય, ભાગવત ભક્ત કહેવાય. અને જગતના બીજા જીવો પણ ગૌશાળા રાખે છે, ઘરો ઘર બધા ગાયું રાખીને ગાયોની સેવા કરે છે, ઘરો ઘર ખેતીવાડી હોવ કરે છે, તે બધા નિર્ગુણ ભાગવત ભગત એકાંતિક. ફેર છે કે નહીં? એ વાત છે. માટે આ બધું જોઈને ક્યારેય એવા ગાઢ સંકલ્પ ન કરવા, આ બધા ધબાલા માયામય જીવ બધા હે, આ બધા એમ ન હોય. અંદરની ભાવના પ્રમાણે ભગવાન ફળ આપે છે, એ વાત સમજવી જોઈએ. અને ગોપાલ સ્વામી તો 179મી વાતમાં એમ કહે છે કે મોટા પુરુષની જે ક્રિયા છે ને તે જીવના કળિયામાં આવે નહીં કે છે. ભગવાનની તો ન જ આવે, મોટા પુરુષની ક્રિયા ક્યારેક કળિયામાં આવતી નથી, ભલે જીવ ગમે એટલો ડાયો થાય. કેમ જે એ તો નિસ્વાદી થકા સ્વાદને કરતા હોય ને નિર્લોભી થકા લોભ કરતા હોય. ઇત્યાદિ સર્વે ક્રિયા અલૌકિક હોય છે. કોની? ભગવાનની વાત નથી, મોટા પુરુષની અલૌકિક હોય છે. માટે જીવના કળિયામ ન આવે એટલે જીવે એમાં બહુ ડાયા થવા જેવું નહીં, એ મરવાનો ધંધો. જેમ સૂર્યની પ્રકાશરૂપ જે શક્તિ છે તે નેત્રમાં આવે છે, તેને ઇન્દ્રિયો દેવતાને જીવ કોઈ કળી શકતા નથી, તેમ મોટા પુરુષની ક્રિયાને જીવ ઓળખી શકતા નથી. દાપણ ન કરે તો જ એનું રૂડું થાય, નહીતર દાપણ કરતાં કરતાં માપ બારું બગડી જાય. ક્યારેક ઘણાનું એ રીતે બગડી ગયું છે. ભૂત થયા સુધીના દાખલા સત્સંગમાં છે, મોટાના અભાવ લઈ લઈને. બોલો, કેટલાક ગોપાલ સ્વામીનો અભાવ લઈને ભૂત થયા છે, જમપુરીમાં ગયા છે. કેટલાક ગુણાતીતાન સ્વામીનો અભાવ લઈને ભૂત થયા છે, જમપુરીમાં ગયા છે. આવા ફળ લોકોએ લીધા જ ખરા દાપણમાં, અહમમાં. બીજી એક વાત કરું, ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મંદિર બાંધો, તો બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ ગયા હતા, મંદિર બાંધતા હતા અને ચૂનાની ચક્કી હાંકતા, ચૂનો પીલતા, સમજાણો. હવે બ્રહ્માનંદ સ્વામી મોટા સંત, મોટા કવિ, એમણે કાવ્યો અને છંદો બહુ લખેલા. એમાંય પેલો રેણકી છંદ લખે ને, સારા સારા અધરસ અધર પર, એ કોક સાંગા નામના કવિએ ભાળ્યો, સાંભળ્યો અને આભરો બની ગયો કે હું આ સંતને શું એની છટા ને શું એનો છંદ, માટે એના દર્શન કરવા. આવા સંત આવો છંદ લીખ્યો. અને બ્રહ્માનંદ સ્વામીના વખાણ સાંભળેલા, બહુ મોટા સંત છે. તે ઈ હાંગલો જૂનાગઢમાં સ્વામીને પગે લાગવા દર્શન કરવા આવ્યો, અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી ચક્કી હાંકતા, બળદ હાંકતા, ચક્કીનું પૈડું મોટું આવતું પહેલા, આજકાલના છોકરાઓને ખબર નહીં. અને હાંગે આમ જોયું કે બ્રહ્માનંદજી કોણ? કોઈક સાધુએ કીધું આ ચક્કી હાંકે ઈ આ બ્રહ્માનંદજી. હાંગલાને સ્વામીની ક્રિયાનો અભાવ આવ્યો. કેમ જે હાંગલે એવું માનેલું કે આ સંત તો આમ ધ્યાનમાં બેઠા હશે, કાં તો સરસ મજાના છંદ બનાવતા હશે, કેટલાક પુસ્તકો પડખે પડ્યા હશે, મોટા પંડિત હશે, જ્યારે એ બાજુ એ બધા વિદ્વાનો બેઠા હશે, ત્યાં ત્યાં ચક્કી હાંકે શરીર બગડેલું અને હાવ મજૂર જેવા લાગે. એટલે હાંગાને એમ થયું, ઓ ભગવાન, હું તો હું જાણી જૂનાગઢ મહિમા સમજીને આવ્યો અને આમાં તો કાંઈ છે લેવાનું. પણ કવિ જીવ ખરો ને, તે ઝાયલો ન રહ્યો. સ્વામી ચક્કી પીલતા હતા ને, ત્યાં આવીને મારે એક દોહો લલકાઈ રહ્યો, એટલે કે સ્વામીને ઠપ કર્યો, ઝાપટ મારી કહેવાય આને. એ દોહો તમે સાંભળેલો છે, માયા માયા બડી મોહિની અને એના વજ્ર સરખા ગાળા, અરે રે હાંગો કે હલવાણા, કાંઈક ચડ્યા ને કાંઈક પાળા. આવી ઝાપટ મારી, હે આ માયાનું બળ તો જુઓ, હે એક માયા બડી મોહિની ના વજ્ર સરખા ગાલા, ઓ આમાં હલવાણો નીકળે નહીં કે હાંગો કે હલવાણા કઈક ચડ્યા ને કઈક પાળા. મેં તો મોટા સન જાણીને આ સુધી નો ધક્કો ખાધો, પણ આય હાવ ખેડૂત મજૂર જેવા માઇક માણા છે, માયે પકડી લીધા છે. હે ચડ્યા એટલે સાધુ સંતો થોડાક આગળ હાલ્યા હોય ને ભગવાન તરફ બે પગી થયા, કઈક ચડ્યા ને કઈક પાળા પાળા એટલે ગ્રસ્ત. કે આમાં તો ભાઈ ગ્રસ્ત પકડાય જાય એવું નહીં, આવા સાધુ માયામાં પકડાઈ ગયા. એટલે અભાવ લીધો. અમારી એક હરિભગત ત્યાં છે ડોક્ટર, તે મંદિરે આવે તે કોઠારી સ્વામી ફોનમાં વાત કરતા હોય ને, તે હું કથા કરતો, મને કે લ્યો આમાં હું અમારામાં તમારામાં ફેર. મેં કા તમારા કરતા અમારે ફોન ઓછો વાપરીને ઓછું અમારે ફોન ઓછા આવે કે અમારે એમ કે સંતો એ માળા ફેરો આ ફોન લઈને વાતો કર્યા કરે છે કે આમ કીધું મને. એટલે પછી મેં એને જે કઈ કીધું અહીં કહેવાની જરૂર નથી, તમારે થોડીક પ્રસાદી જોતી હોય તો કહો, થોડીક આપો. એમ મેં કીધું એ સાધુને જે ફોન આવે છે એના હગાવાલાના નહીં આવતા, ભગવાનના ભગતના આવે કે અમારી રસોઈ લખજો. અને તમારે જે ફોન આવે ને એ બધા વ્યવહારના માઇક ધંધાના ને બૈરા છોકરાના હોય. મેં કીધું એમાં ફેર હોય. કે એ વાત સાચી, પણ અમારે થોડાક જ આવે, તમારે તો આખો દી ફોન આલે હું જોઉં છું. ત્યારે મેં એને કીધું તમારે થોડાક હગા એટલે થોડાક આવે, અમારે આવડો મોટો સંપ્રદાય એટલા બધા હરિભગત એટલે એટલા વધારે આવે. એણે કરીને શું થઈ ગયું? મેં કીધું એમાં કાંઈ તમે માયા ન માનતા. મેં કીધું એ ભગવાનને માટે અમારી આજ્ઞાથી વ્યવહાર કરે છે, એનો સ્વાર્થ એમાં કાંઈ નથી નથી. એને શું ફોન કરવો હોય? પુસ્તક વાંચન માળા ફેરવીને ધુબાકા દે નહીં. પછી સમજ્યા હા તો હોય છે એવું હોય છે આ બરાબર છે. એટલે આમ સંતો ભક્તોની ક્રિયા જોઈને ભલ ભલાને અભાવ અવગુણ આવે છે. કેને લે આવી હારી ગાડી, હે સાધુ તો જલસા કરે છે. હવે કેટલું ટ્રાવેલિંગ સાધુને રહેતું હોય, હરખી ગાડી ન હોય તો ન્યા જઈને કથા શું બિચારા કરે, થાકીને લોજ થઈ જાય રોદા ખાઈને. માટે એ કાંઈ રાખ્યું છે એ સત્સંગની સેવાને માટે છે, એનો તમે ભાવ ગુણ હું કામ લ્યો. શા હારું આ ધંધો કરો છો? એવો અભાવ અવગુણ ન આપણે લઈએ એને માટે આ શિક્ષાપત્રીનો 59મો શ્લોક છે ભાઈ, સમજવું જોઈ. હાંગાએ અવગુણ લીધો બ્રહ્માનંદ સ્વામી. હા એ કે આ કઈ હલવાણા ચીડાને પાળા, બધા હલવાણા માયામાં તો હાલી એના વજ્રમય ગાળા. બ્રહ્માનંદ સ્વામીને સાંભળીને સમજી ગયા કે હાંગલે ઝાપટ મારી, એટલે બ્રહ્માનંદ સ્વામી હામો એને દોહરો ઠઠાડ્યો. એ સમજ્યા વિનાના હાંગલા, આમ જ કીધું. અરે સમજ્યા વિનાના હાંગલા, ન પેજણ પપેડા ખાય, શિસોડો મર ગાંગરે પણ રહ કુંડીમાં જાય, એનો રહ કુંડીમાં જાય. તમે તો રાગતાલ ને દોહો સાંભળીને તાળીઓ પાડો છો, સમજી નહી. મને કહો લ્યો હું ચાપડ સ્વામી એ મારી, એ કઈ નહીં સમજાય. એટલે એ મમત્વમાં તાળી પાડી, વાહ આપણા બ્રહ્માને એ તાળીઓ પાડો, બીજું આવા મમત્વ. સ્વામી કે સમજ્યા વિનાના હાંગલા, તને કઈ ખબર પડે નહીં આમાં આ ભક્તિ માર્ગમાં. પછી સ્વામીએ દાખલો દીધો, પિંજણ છે ને એ રૂ પેલે ને તને કરા પપેડા ખાય, પણ કોઈ દી એને રૂના ગાડલામાં હોવા મળે નહીં ને. પિંજણને કોઈ એમ કે તમે બહુ રૂ પીંજ્યું માટે આ ઢોલિયામાં હોવા નહીં. શિસોડો મન ગાંગરે પણ રહ કુંડીમાં જાય, શિસોડે કોઈ દી પાસે રહી રહ પીધો, ઉકારા કરે શેરડી પી લે ઈ, અને રહ ક્યાં જાય બધો કુંડીમાં જાય. હાંગલા તને આમાં ખબર પડે નહીં, અમે ચકી હેંકી છીએ ને તોય અમારો ભક્તિ ભાવ ભગવાનમાં જાય છે, સંસારમાં નહીં. અમારી બધી ક્રિયા ભાવનાથી ભગવાન સુધી પહોંચે છે, માટે અમે જે કાંઈ કરીએ છીએ તે ભક્તિ છે, અમે આમાં બંધાઈ નહીં ગયા. માયા નથી અમારી ક્રિયાને, માઇક નો સમજ, આ બધી માયા નો સમજ, આ બધું ભગવાનના સંબંધે ભગવાન માટે એના આનંદ ખાતર કરીએ છીએ, એટલે દિવ્ય સમજ, કલ્યાણકારી સમજ, એકાંતિક ભાગવત ધર્મ સમજ. એમ ઝાપટ મારી. આવું છે. આ વાત ન સમજે તો એને ભગવાનના ભક્તની બીજાના જીવ જેવી જ ક્રિયા જોઈને અભાવ એણે કરીને એ ભક્તમાં કુટુંબે સહિત અધર્મ વાસ કરે. માટે મહારાજને 11મું વચનામત આખું મધ્યનું સમજાવવું પડ્યું. અભાવ અવગુણ ન લે એટલા માટે. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી હવેલી કરાવી, એમાં સાધુ રહેતા. જૂનાગઢનો બાદશાહ બીમાર થયેલો એટલે એણે કીધું કે બધાને તમે ખેરાત કરો, એટલે કે બધાને કાંઈક દાન પુણ્ય કરો. એટલે આ લોકોએ બધાને દાન પુણ્ય કર્યા. પછી આવ્યા સાંજે, બધાને અમે કરી વાળ્યા ઓલી જગ્યાએ ને ઓલી મંદિરે ને ઓલી ગાયોને ને ઓલા બાવાને. પછી જૂનાગઢના નવાબે પૂછ્યું કે સ્વામિનારાયણના સાધુને કાંઈ રસોઈ બસોઈ દીધી? ત્યારે આવડા કે એમને શું દે, તો મોટી મોટી હવેલી લેર કરેશ. હા બાદશાહ ખીજાણો, એ કે હવેલીઓ તમારા બાપે બનાવડાવી છે કે મારા બાપે બનાવડાવી છે? કેમ છે, જૂનાગઢના નવાબે જૂનાગઢ મંદિરની જગ્યા હવેલીની બધી આપી હતી, દસ્તાવેજ કરી આપ્યો હતો, પૈસા આપ્યા હતા. એ કે તમે સ્વામિનારાયણના સાધુ ન જ મળ્યા, પણ આ બધાને એમ કે સ્વામિનારાયણના સાધુ તો પૂરેપૂરા માયામાં બંધાઈ ગયેલા છે, મોટી મોટી હવેલીઓમાં રહેશે ને લહેર કરે છે, એ ક્યાં કોઈ ગુફામાં બેહીને તપ કરે છે? આમ સમજાણું તમને. પણ બાદશાહ રિહાણો, એ કે હું ખાવાનો નથી, તમે સ્વામિનારાયણના સાધુને જમાડ્યા નહીં, એ જમે નહીં ત્યાં સુધી હું ખાઈશ નહીં, અને બધા હલવાણા. પછી દોડાદોડ સાંજે આવ્યા, ત્યાં દેવ પડી ગયેલા. ગુણાત્યાન સ્વામીને મળ્યા કે અમારા બાદશાહ રિહાણા છે ને, તમને જમાડ્યા પહેલાં જમશે નહીં, માંદા છે, સાંજે ખાશે નહીં, તબિયત બગડશે, અત્યારે કાંઈક થાળ કરો ને તમે જમો, અને મારા બાદશાહ જમે પછી હું. ગુણાત્યાન સ્વામી કે દેવ પડી ગયા, હવે ન થાય. તો કે હવે શું થાય? તો કે હવારે કહો તો વહેલા કરી દઈ, નહીતર તો 12 વાગે થાય. પણ કે ના ના કાંઈક કરો. તો કે સારું હવે એટલું કરી દેવું. પછી એ વખતે બ્રહ્મચારીને બોલાવ્યા, સીધું આપનારાને બોલાવ્યા અને કહ્યું કે ધનુર્માસની જેમ આજ એક દિવસ આપણે બધું વહેલા થાળ બાળ કરી દો. પછી વહેલા થાળ કર્યો, પછી લાડુ ને દાળ ભાત ને શાક ને રોટલી ને લઈને ગુણાત્યાન સ્વામીએ થાળ ભરી બે પાર્ષદને બાદશાહને ત્યાં દાળ દેવા મોકલ્યા. હવાનમાં પેલા બાદશાહ દાંતણ કરતા હતા, ત્યાં જઈને થાળ મૂક્યો એટલે કે હા સ્વામિનારાયણના સાધુ જમ્યા. તો કે હા. અને ગુણાત્યાન સ્વામી આપને હરવા પ્રસાદ મોકલ્યો? તો કે બહોત અચ્છા. તે દાંતણ એક બાજુ મૂકી બેસાર કોગળા કરીને લાડુ ને દાળ ભાત જમ્યા. પછી બોલ્યા, સ્વામિનારાયણ કા ખાના બહોત અચ્છા કે સમજ્યા, ખુશ થઈ ગયા. લોકોને જે માન્યતા છે એ બતાવું છું. ગઈ મોટી મોટી હવેલીમાં વડતાલમાં અત્યારે જે સાધુની ધર્મશાળા છે ને, લાકડાની હવેલી, એવું આખા વડતાલમાં શું એટલા પ્રગણામ મકાન નહીં. સાધુ એમાં રહેતા એટલે બધાને એમ લાગે કે ગઈ બાદશાહી કરે છે. પણ તમને ખબર છે એ કેટલા ફૂટમાં ને કેમ હુતા ને કેમ રહેતા, રાત્રે 2-3 વારા થતા હોવાના. પણ જગત તો ઉપરથી જો અમને ભાળે ને બજારે માણસો આમ આમ કરે, લાડવા નીકળ્યા, અહીં આવી તો લાડવા કેમ ખવાય ને ક્યારે ખવાય બધી ખબર પડે માણસોને. એવું લાગે છે બધું ભાળે ને એટલે એમ લાગે કે આ બધું ભોગવતા જશે એમ. કલ્પના કલ્લે અને અવગુણ લેશે તો એવાને વિશે કુટુંબે સહિત અધર્મ વાસ કરે છે. બોલો. માટે ભગવાનના સંતો ભક્તોની ક્રિયા જોઈને મહેરબાની કરીને અવગુણ ન લેવો. ફેર એટલો છે કે બીજા પોતાના માટે કરે છે અને સંતો ભક્તો કેવળ ભગવાનને માટે, સંતો ભક્તોની સેવાને માટે કરે છે. માટે એ ભાગવત છે, નિર્ગુણ ક્રિયાઓ છે, એનો અવગુણ ન લેવાય બાપા. હવે ભાગવતના 11 સ્કંદની જે નિર્ગુણ શું કહે છે ને, ગુણ વિભાગ, ગુણ વિભાગમાં જે વાત લખી છે એ ભક્ત ચિંતામણીઓ પણ સ્વામીએ લખી છે, એમાં ઉપયોગી અમુક કડીઓ આપની આગળ ગાઉં છું. કેવળ જ્ઞાન તે સાત્વિક કહીએ, શાસ્ત્ર જ્ઞાન તે રાજસી લઈએ,
શાસ્ત્ર જ્ઞાન તે રાજસી લઈએ,
પ્રાકૃત જ્ઞાન તામસી પ્રમાણો, પ્રાકૃત જ્ઞાન તે તામસી પ્રમાણો, મુમાની ભક્તો, કેવળ જ્ઞાન સાત્વિક, કેવળ આત્માનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન તે રાજ છે. આત્મજ્ઞાન હોય નહીં, ખાલી શાસ્ત્રનું ગોખણીયું જ્ઞાન. કેવળ આત્મજ્ઞાન એ સાત્વિક, કેવળ શાસ્ત્રનું ગોખણીયું જ્ઞાન એ રાજ છે. અને પ્રાકૃત જ્ઞાન, શાસ્ત્રનું નહીં, બીજું ત્રીજું સટર પટર, એ તામસી જ્ઞાન. અને મારામાં જે નિષ્ઠા છે એ નિર્ગુણ જ્ઞાન છે. હે મારા નાથ, તો મારો ને હું તારો, આ જે ભાવ છે ને એ આ તૈણીને ઓળંગી જાય, એ નિર્ગુણ થઈ ગયું. ફળ ન ઈચ્છે કરે જે જગન, તે સાત્વિક કર્મ પાવન. ફળ ઈચ્છે નહીં અને જગન કરે સાત્વિક, કરે જગન અને ફળ ઈચ્છે એ રાજસી. પૂર્વાપુરની સ્મૃતિ વિના વિભ્રમપણે જે યજ્ઞ કરવામાં આવે તામસી. પછી કીધું,
મારે અર્થે કરે જે જગન,
નિર્ગુણ. હું માનું છું કે હવે લગભગ બધું સમજાઈ ગયું છે. પોતાને અર્થે છે કે ભગવાનને અર્થે, બસ આ બે શબ્દ ઉપર મેં 2 કલાક કથા કરી, 2 શબ્દ. અને હવે એ ધ્યાન દો કે ઘણી વખત આપણે એવું માની લેતા હોઈએ છીએ મનમાં, મનમાં ઓલા ગરગન પર્ણ એવું, કે આપણે બધું ભગવાન અર્થે જ કરીએ છીએ, ભગવાન જ કરતા હરતા છે ને, ભગવાન માટે, સંતો માટે ગાડી લીધી, બધું સંતો માટે. હાવ ખોટા હોય, આ કોના દીકરા, બધા ભગવાનના. નળિયા સાળવા 2 દી આવશે ને, આવો ખેતરનું કામ સ્વામી. તો હવે એ આપણે જાણવું છે છેલ્લે છેલ્લે, કે ખરેખર આપણી બધી ક્રિયાઓ માત્ર ભગવાનના આનંદ ખાતર જ છે, સંતો ભક્તોના આનંદ ખાતર જ છે, આપણો કોઈ સ્વાર્થ નથી. જો એવું હોય તો એની ખાતરી શું, ટેસ્ટિંગ શું આપણું, આપણે કઈ રીતે કરવું? તો પહેલી વાત એ, જો ભગવાન માટે આપણે કરતા હોઈએ તો અપ્રસન્નતા સિવાય હર્ષ શોક ન થવો જોઈએ. ભગવાન નારાજ થાય તો શોક થાય, અને ભગવાન રાજી થાય તો હર્ષ થાય. બાકી આપણી બીજી કોઈ બાબતે અંદરની સ્થિતિ બદલે નહીં, હર્ષશોક થાય જ નહીં. ભગવાન માટે કરતા હોય તો હર્ષશોક છે નો, દુનિયાને જે કેવું હોય કે, ખ્યાલ આવે છે? આ પહેલું. અને કદાચ ભગવાન પોતે સામેથી પોતા સિવાયનું કાંઈ પણ આપણને આપે તો આપણે લઈએ નહીં. જો ભગવાન માટે જ આપણે જીવવું હોય ને બધું કરવું હોય ને, તો ભગવાન સિવાય ભગવાન કાંઈ પણ આપે નહીં, આપણને ખપે જ નહીં, આપણે ના જ કહી દઈએ. એટલું જ કહી, તમે જ મારે જોઈએ, બીજું તમારા સિવાયનું કાંઈ ન જોઈએ. તો સમજવાનું કે આપણી બધી ક્રિયા ભગવાન અર્થે છે. ભગવાન પાસેથી ભગવાન સિવાયનું બીજું બધું લીધા કરી અને એમાં રાજી રહીએ, અને વાતો જીકજીક કરીએ કે આપણે બધું ભગવાન અર્થે કરીએ, જેમને જ બધા બોલતા પોપટિયા જ્ઞાન જેમ ભગવાન કરતા હરતા છે. અરે તારી જાતના, ભગવાન કરતા હરતા છે એ વાત ક્યારે સમજાય, ને એ સમજાણી હોય એ કેવો હોય, ભલામણાય અને હર્ષશોકની એડકી નો આવે. હું વાત કરો છું, ભગવાન કરતા હરતા જાણ્યા હોય એને, આપણે ધાન પડ્યા 3 વાર ડિપ્રેશનમાં આવ્યા જતા હોય ને, વાતો કરવાની થાય ત્યારે પાછા પડીએ નહીં, તોપ ગોળા જેવી ઝીકવા માંડી. વાત આમ છે, ભગવાન સિવાયનું કાંઈ પણ ભગવાન આપે તો રાજી થઈ છે કે નહીં? ધન, માલ, મિલકત, ઘર, બાળ, બચ્ચા, બીજું ત્રીજું, સન્માન, આ તે, તારે ક્યાંથી થયા? ભગવાનને અર્થે સર્વે કરનારા, આપણે અર્થે બહુ થાય જ બધું. જો નિષ્કળાન સ્વામીનો દાખલો આપો, નિષ્કળાન સ્વામી મારા તેડવા આવ્યા ને એમ બોલ્યા કે હાલો હાલો શ્વેતદીપની ગાદી ખાલી તમને ત્યાં આપીએ, ત્યારે નિષ્કળાન સ્વામી કે મારે જોતી નથી, મારે તો તમારી સેવામાં રહેવું, તમારા આનંદ ખાતર. આ નિષ્કામ ભક્તિ, આને આત્મનિવેદી કહેવાય, આને એકાંતિક ભક્તિ કહેવાય, અને ભાગવત ધર્મ કહેવાય, અને ભક્તિ કહેવાય. રાજી થઈ જાય ને લેવા માંડે બધું આ લોક પરલોકનું ભગવાન પાસે જે મળતું હોય, અને પાછો ભાગવત ભગત ક્યાંથી હોય. ઝીણાભાઈ અનંતકોટી બ્રહ્માંડનું રાજ મહારાજ આપવા તૈયાર થયા કે તમને મહાપુરુષ બનાવી બધું સંચાલન કરો. ઝીણોભાઈ કે મારે જોતું ને, મારે તો તમે જ જોઈએ, બસ એક તમે જ, બાકી કાંઈ નહીં. અને તમારે માટે જ કાંઈક કરવાનું હોય તો કરું, બાકી મારે જોતું નથી. આનું નામ કહેવાય ભાગવત ભક્ત, આને કહેવાય આત્મનિવેદી, આને કહેવાય ભગવાનને અર્થે સર્વ ક્રિયા કરનારો, અને એને જ કહેવાય ભગવાનનો સંબંધ. ભગવાનના સંબંધે કરીને ભગવાનના ભક્તની સર્વે ક્રિયા નિર્ગુણ થાય છે, તેણે કરીને તે આત્મનિવેદી ભક્તને નિર્ગુણ કહ્યા છે આ સંબંધ. અને વાલા ભક્તો, દિન પ્રતિદિન પ્રભુના પ્રેમમાં જ એને વૃદ્ધિ થતી રહે. જો આવી રીતે હોય તો રોજ રોજ ભગવાનમાં પ્રેમ વધે, બીજો પ્રેમ જ ન થાય. અને ચોથું, આવા જે નિર્ગુણ સંત ભક્તો, તેની ઈર્ષ્યા કે હરીફાઈ નહીં, પણ સમહિમ સ્વીકૃતિ થાય. આ સત્સંગમાં જે કોઈ એવા નિર્ગુણ સંત ભક્તો હોય, એની યારે કોઈ દી ઈર્ષા ન કરે, ક્યારે એની હરીફાઈ ન કરે, ક્યારે એનો અભાવ ગુણ ન લે. મહિમા સહિત એવા જે કોઈ હોય, એનો સ્વીકાર જ થાય, એના વખાણ જ કરે, એનો દાસ જ થાય, તો સમજી લેવાનું કે આ ખરેખર ભગવાનના સંબંધ માટે ક્રિયા કરે છે, ભગવાનના સંબંધથી ક્રિયા કરે છે. પ્રૌઢા ગોપીની જેમ વર્તે કે વળ ભગવાનને અર્થે, તો એને કહેવાય તે ભગવાન શ્રી કૃષ્ણના સંબંધે એના ભક્તની બધી ક્રિયા નિર્ગુણ. તે માટે તે આત્મનિવેદી ભક્તને નિર્ગુણ કહ્યા છે. હવે છેલ્લે શ્લોક ગાઈ નાખું. મેં કીધું તું નવ વાક્ય પૂરું થઈ ગયું.
પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ. સંબંધાત તત્ક્રિયા સર્વા, સંબંધાત તત્ક્રિયા સર્વા
છેલ્લે આપણે ફરી વાર શ્લોક ગાયો. હવે કઈ કચાશ રહી હોય તો કહો. રવજી દાદા પાકું સમજાઈ ગયું? કઈ નથી, ખાલી બે જ શબ્દો સમજવાના છે. પોતાના માટે, પોતાના સ્વાર્થે, કલ્યાણ માટે કઈ નહીં કરવાનું, કેવળ ભગવાનના આનંદ ખાતર જીવવાનું, શ્વાસે શ્વાસ લેવાના, એને માટે બધું કરવાનું, આપણે આપણને ભૂલી જવાનું, પતી ગયું. આટલું જ છે સંબંધનો અર્થ. ટૂંકું ટચ. સારું વાલા ભક્તો, તીર્થધામ કુંડળમાં વિરાજી સ્વામિનારાયણ ભગવાન, સંતો ભક્તો, ભાભાઓ, અમારા હવના તમને હવને ભાવથી જય સ્વામિનારાયણ.